सावा पावा पणा सणो मंगलाणं च सावेशी पदमं हवै मंगलम्। अनंत उपकारी चरम शासन पति परमात्मा महावीर स्वामी आदि अनंत तीर्थंकरों ना चरणों में कोटि कोटि भाववंदन, परम उपकारी गुरुवर्यों ना चरणों में कोटि कोटि भाववंदन। परम पिता चरम शासन पति सर्वज्ञ परमात्मा एवं महावीर स्वामी अने आज सुधी थई गयेला भावि में थनारा अने वर्तमान में विहरता एवा तमामे तमाम ज्ञानी भगवंतो आ जगतना जीवोने जे मार्ग बतावे छे ए मार्ग एकांत आत्माना हितनो, आत्माना कल्याणनो अने आत्माना श्रेयनो छे। परंतु जीवात्मा ज्यां सुधी अज्ञानमां गोथा खाय छे त्यां सुधी ए जीवात्माने પોતાનું શ્રેય શું અને પોતાનું પ્રેય શું એનો વિવેક નથી જાગતો। દરેક આત્મા સુખાભિલાષી છે, દુઃખનો નાશ કરવા માંગે છે અને સુખનો અભિલાષ રાખે છે, પણ આજ સુધી બેમાંથી એક પણ દિશામાં એ જીવ સફળ થયો નથી, દુઃખનો નાશ કરી શક્યો નથી અને સુખનો અભિલાષ પૂરો કરી શક્યો નથી। એટલે જીવાત્મા હજુ પણ શેમાં છે? ગડમથલમાં છે, મૂંચમાં છે, મૂંઝવણમાં છે। પેલા સરદારજી જેવું ભાઈ, એક સરદારજી છે ને દિલ્હી જવા નીકળ્યા અને એને દિલ્હી જવા માટે ટ્રેન પણ પકડી લીધી, કોઈએ બતાવ્યું કે આ ટ્રેનમાં તમે જાઓ, તેમનું ડેસ્ટિનેશન દિલ્હી છે। સરદારજી બેસી ગયા અને જ્યારે ટ્રેન ચાલુ થઈ અને ત્યાર પછી થોડા વખત પછી જયપુર સ્ટેશન આવ્યું। એ વખતે એક પેસેન્જરનો રેડિયો ચાલુ હતો, પેલા તો ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈને બધા ફરતા ને ભાઈ, તમે કદાચ નાના હશો ત્યારે કોઈની પાસે એક નાનો પોતાનો ઓન ટ્રાન્ઝિસ્ટર હોય ને તેને તો એની આસપાસ તોડું વળી જાય, મેચ ચાલતી હોય, કોમેન્ટ્રી સંભળાતી હોય, એટલે એના વડે પણ આનંદ માણી અને લોકો પોતાનું મનોરંજન કરતા હતા। હવે આજે આપણી પાસે કેટલું આવ્યું બેન, સુખની શોધમાં હું ને તમે, પેલા માત્ર નાટકોમાં ભવાઈ હતી, શું હતું ભાઈ, પછી રંગમંડપ આવ્યા, રંગભૂમિ આવી, એમાંથી પછી થિયેટરો આવ્યા, મૂંગા ચલચિત્રો હતા, એમાંથી પછી અત્યારની વર્તમાન ફિલ્મ આવી અને એમ કરતા કરતા આગળ વધતા વધતા 3D આવ્યું। કેટલા ડી આવ્યા ભાઈ? 3D। અને હવે તો એમ કે છે કે 4D ને 5D, 3D માં માત્ર આપણને ઇફેક્ટ આવે કે પાત્ર બરાબર આપણી સામે, અને 4D માં શું આવે, એ પાણી ઉડાડે તો આપણે ભીના થઈએ, એટલે આપણને ખાલી દર્શક મટાડી દીધા અને હવે શું કરી દીધા, એક્ટર બનાવી દીધા, પ્રેક્ષક મટાડી દીધા અને આપણને શું કરી દીધા, ઇન્વોલ્વ કરી દીધા। એટલે ધીમે ધીમે 4G 5G હવે કેટલા જીવેન, પણ એક ભગવાન સામે ના જી, બીજા બધામાં હાજી અને ભગવાન સામે ના જી, આખા જગતને જી સ્વીકારી લઈએ પણ આત્માનો જી આપણે પામ્યા નથી। પણ આવી એક નાની ટ્રાન્ઝિસ્ટરની જેની પાસે પ્રાપ્તિ થઈ હોય ને એ પણ પોતાને આનંદમાં રાખતો, આવો એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો વાગતો હતો અને એમાં કંઈક વાર્તાલાપ ચાલતો હતો, એમાં એક પાત્ર બોલે છે, દિલ્હી આ ગયા ઉતર જાઓ। શું બોલ્યા ભાઈ? દિલ્હી આ ગયા। અને સરદારજીએ સાંભળ્યું, જયપુર સ્ટેશન આવ્યું હતું એટલે ઉતરી પડ્યા સ્ટેશન ઉપર, એને એટલું માન્યું ને કે આપણને એનાઉન્સ થયું છે કે દિલ્હી આવી ગયું, ઉતરી જાઓ। એમ હું ને તમે પણ ક્યાં ઉતરી પડ્યા છીએ બેન? દિલ્હી જતા જતા ક્યાં ઉતરી પડ્યા છીએ? આ મિથ્યાત્વના ઘરમાં ઉતરી ગયા છીએ। પણ ઉતર્યા પછી આ સરદારજીનો પર્પઝ હતો કે લાલ કિલ્લો જોવો છે, દિલ્હી ફૂકામ આવ્યા હતા, લાલ કિલ્લો જોવો છે, એટલે રિક્ષા ટેક્સી કશુંક ભાડે કર્યું અને એને કીધું કે મને લાલ કિલ્લો જોવા લઈ જા। બોલો, એને મોઢા સામે જુએ છે કે જયપુરમાં વળી લાલ કિલ્લો? તો પણ કે અરે ક્યાં શોધતા હે, મેં બોલતા હું ના, જીતના મીટર હોગા ચલેગા, ત્યાં મૂરખ લાગે છે એટલે ટેક્સી એને ચાલુ કરી. કેટલી જગ્યાએ ઘૂમ્યો, કેટલી પૂરું જયપુર ઘૂમી વળ્યો, લાલ કિલ્લો મળ્યો. હવે કોકને પૂછવું તો પડે ને ભાઈ, ત્યાં બરાબર એક સરદારજી દેખાડા એને. એટલે ઓલાને વિચાર આવ્યો કે આ તો એનો લોકલ માણસ લાગે છે, લાવ એને પૂછું. તો કે ઓ ભાઈ સાહેબ જરા ઇધર આવીએ. આવ્યા સરદારે, કૈસે હો, ક્યા હે, વાહે ગુરુ, જે પણ કેવું તે કીધું. પછી કે મારે લાલ કિલ્લો જોવો છે પણ મને મળતો નથી, તમને ડિરેક્શન ખબર હોય તો બતાવો. શું કીધું? મેં લાલ કિલ્લો ગોતું છું ક્યારનો પણ હજી મળ્યો નથી, ડિરેક્શન આપો. અબે મેં ભી વહી ઢૂંઢતા હું, મેં તો 8 દિન સે ઘૂમ રહા હું. શું કીધું? 8 દિન સે ઘૂમ. ચાલો ભી દોનો મિલકે ઢૂંઢેંગે. શું થયું બેન? એક સરદારજી ને બીજા સરદારજી મળ્યા, એને આજ નથી મળ્યો, પેલા ને 8 દિવસ ત્યાં નથી મળ્યો. અને છતાં પણ એને કીધું કે ચાલો કઈ, આપણે બે ની તરસ તો એક જ છે ને, શોધ તો એક જ છે, શું કરીએ, બે મળીને ગોતીએ. આને જયપુરમાં લાલ કિલ્લો કદી પણ મળે? કેટલા દિવસ ગોતે તો મળી જાય બેન, ન મળે ને. એમ મને ને તમને આ સંસારમાં સુખ નામનો લાલ કિલ્લો કદી પણ મળવાનો નથી. ઉતરી પડ્યા છીએ. આત્માનો આનંદ, આત્માની પ્રસન્નતા, સ્વભાવનું સ્વરૂપનું જે અંદરનું તત્વ છે એને પામવા નીકળ્યા હતા. અને ઉતરી ક્યાં પડ્યા છીએ? દેહાધ્યાસમાં, જળના સંગમાં, અને એમાં મારાપણાની એકત્વ બુદ્ધિમાં. એમાં પાછું મળી કોણ ગયું? આ સંસારના આપણા જેવા જ અજ્ઞાની. એટલે આપણે પાછું પૂછીએ તો કોને પૂછીએ? કોઈની આગળ પણ તમે કલ્પના કરજો બેન, આપણે આપણું દુઃખ રોવા જઈએ, આપણી કમ્પ્લેન શરૂ કરીએ, આપણી ફરિયાદ નોંધાવીએ, એ વખતે એ આપણને કહે કે આમાં તો વાંક તારો જ છે. એની આગળ આપણે વધારે આગળ વાત કરીએ કે કોઈ એમ કહે કે ના ના હો, આમાં તું સાવ નિર્દોષ છો, આમાં તું કાંઈ જવાબદાર જ નથી, આ બધી દુનિયા જ આવી છે, આ બધી દુનિયાને લોકો આપણને હર્ટ કરેવા છે, એટલે આપણું અંદરથી શું ઉખડે? ભાવ વધારે ઉખડે જ ના ઉખડે. એટલે આ સરદારજી બીજા સરદારજીને પૂછે, અને બીજા સરદારજી કહે કે હું પણ 8 દિવસ ત્યાં ગોતું છું, ચાલ અભી દોનો મિલકે ઢૂંઢેંગે. એટલે મારા ને તમારા જેવા અજ્ઞાનીઓ એકબીજા અજ્ઞાનીઓને મળીને આત્માના સુખને શોધવા માટે અનાદિ અનંત ભૂતકાળથી મથામણ કરે છે. અને છતાં પણ હજુ લાલ કિલ્લો જેમ જયપુરમાં ન જ મળે એમ આ સંસારમાં મને ને તમને ક્યારેય પણ સુખ મળ્યું નથી. અને જે મળ્યું છે તે શું છે? સુખનો આભાસ છે. આપણે એમાં સુખ બુદ્ધિ કરી છે, હકીકતમાં તાત્વિક રૂપે એમાં સુખ નથી. તો જેને ખરેખર લાલ કિલ્લો જોવો છે એને કોને પૂછવું જોઈએ? કોઈ જાણકારને પૂછવું જોઈએ ને ભાઈ? તમે કહેશો કે હમણાં GPSમાં નાખી દેવાનું, તેમાં નાખી દેવાનું. પણ GPSમાં જે ફિલિંગ કર્યું છે એ કોને કર્યું છે? જાણકારે કર્યું છે. એ મારી ને તમારી પાસે પણ મોક્ષના માર્ગનો GPS આખો તૈયાર છે. અને એ કોણે ફિલિંગ કર્યું છે અંદર? કેવલી પ્રભુ સર્વજ્ઞ એવા તીર્થંકર પરમાત્મા હોય તો આપણે એનો સહારો લેવાને બદલે ચાલતા માણસને પૂતતા પૂતતા આ સંસારમાં શું કર્યું છે? ગોટે ચડી ગયા છે. તો હવે જયારે મને ને તમને મનુષ્ય ભોગ મળ્યો છે ત્યારે જ્ઞાની કહે છે કે આ તીર્થંકરનું ચરણ, આ વિતરાગનું શરણ અને આ જીનનું શાસન, આ બધું મળ્યા પછી હવે તો જગતમાં કોઈને પૂછવા રોકાતો નહીં. કારણ કે સંસારમાં જેને આપણે પૂછીએ ને એવા જીવો આપણને જે રસ્તો બતાવે ને એમાં કોઈને પ્રેરણાની જરૂર ન પડે. જો અજ્ઞાનીઓનો માર્ગ કેવો છે કે કોઈને પ્રેરણાની જરૂર ન પડે, વ્યસનો બધા એવા છે એમાં કોઈને પ્રેરવા પડે કે ના ના આ વસ્તુ તારે કરવી છે. આપણે ટીવી જોતા હોય બેન, સિરિયલમાં એડિક્ટ થઈ ગયા હોય અને એ વખતે બીજાએ કોઈ એમ કેવું પડે કે ના ના કાલ તું સિરિયસ જોવા બેસશે, કોઈના સહારાની જરૂર ન પડે. એમાં નિયમ પ્રતિજ્ઞાની જરૂર પડે કે આજે મેં એક સિરિયલ જોઈ, કાલ મારે જોવી જ પડે, એવા મને પછકાણ કરાવો. હે, કોઈને પછકાણ લેવા પડે એમાં? પછી એમાં સાથીની જરૂર પડે કે ઘરમાં હસબન્ડ નથી આવ્યા તો આજે સિરિયલ નથી જોઈ? દોસ્તની જરૂર પડે? પછી એમાં વણમાં ગયો સંકલ્પ જોડાઈ જાય કે નહીં? કાલ નીકળવું તો છે પણ જરા હમણાં સિરિયલ પૂરી થાય ને પછી નીકળીશ. અને સાહજિકતાની જગાએ આવેશ પડે કે ના પડે એની અંદર, આ જ જગાએ આપણે જો સંસારના માર્ગથી વિરુદ્ધનો માર્ગ એટલે આત્માના સ્વરૂપનો ભાન કરવું હોય તો એમાં આપણને શેની જરૂર પડે? પ્રેરણાની જરૂર પડે. અને પ્રેરણા આપે ગુરુ ભગવંતો કે અનાદિકાળથી આ જંજાળ તો તે વધારી છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, વધવા પણ સંસારનું નરદેહ ને આ લાગે છે કોઈ દીધું. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. જન્મ્યા ત્યાંથી આપણે એક જ ઝંખના કરી અને આપણે ઘણી વખત કહી ગયા છીએ કે માદિન તમારી પાસે જ્ઞાન ઘણું છે એટલે જાણકારી ઘણી છે પણ શ્રદ્ધા નથી. શું નથી? પ્રતીતિ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. એટલે આપણે આજ સુધી શરૂ કર્યું નથી. તો હવે જો મને ને તમને પ્રતીતિ થઈ હોય લક્ષ્મી વધતા શું વધે એ આપણે જગતમાં જોયું છે બેન. એના વડે વૈભવ વધ્યો. શું વધ્યું? સાધન વધ્યા, સગવડ વધી અને આરામ વધ્યો. પણ આરામે આપણને શું આપ્યું? સાધનોએ શું આપ્યું? સગવડે શું આપ્યું? એનું અલ્ટિમેટ આપણે શું પામ્યા? આપણે આ જન્મમાં શું કરવું છે? જ્ઞાન વડે તત્વ પામીને એ તત્વને હવે બુદ્ધિમાંથી કાઢીને તેમાં બેસાડવું છે. બુદ્ધિ સુધી ગયું ને એટલે બુદ્ધિનો હંમેશા સ્વભાવ છે ક્વેશ્ચન એરાઇઝ કરવા. બુદ્ધિનો સ્વભાવ શું છે? પ્રશ્નો ઉભા કરવા. બુદ્ધિ કદી પ્રશ્ન સમાવે નહીં. બુદ્ધિને કહીએ ને કે આંગળા પાંચ શું કામ છે, કારણ આપો ને, તો થોડીક વાર પછી પાછું એને નવો પ્રશ્ન ઉભો થાય, છ કેમ નથી, પાંચ કેમ છે, એનો જવાબ આપી દીધો ને તોય પૂછે છ હોત તો શું વાંધો હતો. ને ધારો કે છ હોત તો એને પ્રશ્ન કર્યો કે છ કેમ છે, ભગવાન 24 કેમ છે, તીર્થંકર 24 કેમ છે, એમાં પણ આપણને પ્રશ્ન થાય છે. જો જિજ્ઞાસા બીજી વાત છે અને તર્ક બીજી વાત છે. એટલે 24 ભગવાન શા માટે છે એના તો અનેક કારણો છે, પણ પ્રશ્ન કરતા ને એના સાચા કારણો જાણવા કરતા એ 24 આંકડા ઉપર રમ્યા કરે છે. તો મને ને તમને અનાદિકાળથી જે જ્ઞાન મળ્યું એમાં આપણે આજ સુધી બુદ્ધિ વડે ચાલ્યા. હવે શાના વડે ચાલવું છે? પરમાત્મા કે છે શ્રદ્ધા વડે ચાલ. અને શ્રદ્ધાની વાત આવશે ને એટલે આખી દુનિયા વર્તમાનની એમ કે છે બેન કે સમજાવવું જોઈએ. શું થવું જોઈએ? પેલા કોને સમજાવવું જોઈએ? આપણા જેવા પુખ્તોને, એડલ્ટને તો સમજાવવું જોઈએ, પણ કોને પણ સમજાવવું જોઈએ? બાળકોને. ધર્મ શરૂ કરાવવો છે એટલે આપણે એવી અપેક્ષા કરીએ છીએ કે બાળક વાય કહે છે. શું કહે છે? બાળક વાય કહે છે. પણ બાળક તો વાય કહેતો કહે છે પણ આપણે શું કહીએ છીએ? વાય કહીએ છીએ. એટલે જ્ઞાની કહે છે કે બાળક વાય કહે અને તું એનો જવાબ ન આપી શકે તો એમાં તારે જ્ઞાન વધારવાની જરૂર છે. શેની જરૂર છે? કે બાળકને બાળકની ઉંમરે આપણે કેવી રીતે આન્સર આપી શકીએ. આજે આપણે બોથા ક્યાં કહીએ છીએ કે આપણું વિઝન ક્લિયર નથી. શું નથી ભાઈ? એ પાઠશાળામાં તો 15 દિવસે એક વાર 1 કલાક જાય, આપણી સાથે કેટલા કલાક છે? 15 દિવસ. તો જે 15 દિવસમાં આપણે એને જવાબ ન આપી શક્યા એ કોઈ શિક્ષક એને 1 કલાકમાં બધું આપી શકવાનું નથી. પણ આપણે નથી કર્યું એનું કારણ એ છે કે આપણો પોતાનો પણ વિશ્વાસ નથી. એ પ્રશ્ન જે કે છે ને એ પ્રશ્ન આપણો પણ સોલ્વ થયો નથી. એ પ્રશ્ન આપણો પણ સોલ્વ થયો નથી. હૈયાને પૂછ્યો કે ધર્મ કરવા જેવો તો બધા કે છે આ કરવા જેવું, પાછું તરત કે પણ સાચો ધર્મ થયો? હજી શરૂઆત જ નથી કર્યો તો ધર્મ વળી ખોટો હોય? હે, ધર્મ ખોટો હોય? તારી પરંપરા ખોટી હોઈ શકે, તારી વિધિ ખોટી હોઈ શકે, તારા વિવેકમાં ખામી હોઈ શકે, પણ તત્વમાં ખામી હોય? તો જ્ઞાની કે છે ક્યાંકથી શરૂઆત કર. અને શરૂઆત કરવા માટે આપણે શ્રદ્ધા કેળવવાની છે. એના માટે ભગવાને દર્શન શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? દર્શન શબ્દ વાપર્યો છે. જ્ઞાન એટલે જાણવું. શું? જ્ઞાન એટલે ટુ નો, અને દર્શન એટલે દેખવું. પણ દેખવું એટલે પ્રતીતિના અર્થમાં છે કે મેં જાણ્યું છે પણ મેં જોયું નથી. આપણે કોકને વાત કરવી હોય, કોઈને આપણે બહાર જતા હોઈએ, રસ્તામાં ડિરેક્શન આપણી પાસે નથી અને આપણે અટક્યા, અને કોઈને રસ્તો પૂછીએ કે અહીંથી મારે 2 સાઈડ જવું છે, તો એક માણસ એમ કહે કે ભાઈ મને આ રસ્તાની ખબર છે પણ હું કોઈ દિવસ ગયો નથી. પછી આપણે જરા વધુ ક્લિયર કરવા માટે બીજાને પૂછીએ તો કે મને રસ્તાની ખબર છે અને હું પોતે નથી ગયો પણ મારો મિત્ર એક વખત એ જ રસ્તે ત્યાં પહોંચી ગયો હતો. અને ત્રીજો એમ કહે કે હું વારંવાર ત્યાં જઈ આવ્યો છું, તો આપણે ત્રણ માંથી કોની વાત માનીએ? જેને પોતે અનુભવ કર્યો છે એની વાત માનીએ. એટલે જાણતો તો એની વાત કદાચ પણ ડાઉટફુલ હોઈ શકે, પણ જે પોતે જઈ આવ્યો છે એની વાત ડાઉટફુલ ન હોઈ શકે. એ મને ને તમને જે ધર્મ તત્વ જેણે પ્રરૂપ્યું, એ સર્વજ્ઞ પિતા કેવલી ભગવંતો, એમણે સાંભળેલું, વાંચેલું, વિચારેલું, લખ્યું છે, કહ્યું છે કે એ પોતે પામ્યા હતા જે રસ્તે, એ કહ્યું છે. છે આપણો વિશ્વાસ બેન કે જે વાત મારી સામે આજે તત્વરૂપે આવી છે, એ કોઈ ને કોઈ જ્ઞાની ભગવંતે સ્વયં પોતાના જ્ઞાનમાં દેખી છે, જાણી છે, નહીં માત્ર દેખી છે અને માની છે. એટલે દેખવા શબ્દ સાથે માનવું અંદર આવી જાય છે. તો મેં ને તમે અનંતવાર જ્ઞાન કર્યું, જાણકારી મેળવી, પણ એની શું નથી કરી? પ્રતીતિ નથી કરી. એને જાણ્યા પછી જોવાની કોશિશ નથી કરી, જાણ્યા પછી અનુભવવું જોઈએ. તો જ્ઞાની આપણને બતાવે છે કે જાણ્યા પછી જેણે જોયું નથી ને, એની જાણકારીને વોશ આઉટ થતા વાર ન લાગે. એટલે આપણે આબોહમાં ખાલી એટલું જ નક્કી કરીને જવું છે કે જે મેં જાણ્યું છે એ એમ જ છે. સો જે મેં જાણ્યું છે, આપણે એકવાર વાત કરી હતી ને ભાઈ કે જાણવામાં ને માનવામાં ફરક કેટલો છે. ઓર બેરી ગોલ્ડ એક જોકર હતો અને એક સર્કસમાં કામ કરતો હતો, અને સર્કસમાં એટલું સુંદર કામ કરતો હતો કે જેને નામે સર્કસની બધી ટિકિટો, જેમાં બેરી ગોલ્ડ જોકર હોય ને, એ સર્કસની ટિકિટો વેચવા માટે એડવર્ટાઇઝ ન કરવી પડે. એની હસાવવાની રીત, એન્જોય કરાવવાની રીત, એની માસ્ટરી એવી હતી કે એકે એક વ્યક્તિ, આપણે પણ આજકાલ કેટલા કે ને હોટકેક જેવું છે કે એનું નામ આપો એટલે અમુક સ્ટાર છે, અમુક ગાયક છે, અમુક આ છે, એની જેમ બેરી ગોલ્ડ નું સર્કસ ચાલતું હતું. એ જ ગામમાં એક સાયકિયાટ્રિસ્ટ હતો, એની પાસે બધા માનસિક રોગીઓ આવે અને એ એને એનું માર્ગદર્શન આપે. એટલે આવા રોગીઓને આ એક જ ઉપાય બતાવે કે અરે ભાઈ તું મારી પાસે આવ્યો ને, એના કરતા આજનો દિવસ જાતું ઓલું સર્કસ જોયો, એમાં બેરી ગોલ્ડ છે ને, એવું હસાવશે, એવું હસાવશે અને તને એવો હળવો ફૂલ કરી દેશે કે તારો સ્ટ્રેસ, તારું ડિપ્રેશન આ બધું તો એક મિનિટમાં ચાલ્યું જશે. એટલે ખરેખર કેટલાક માણસો એની દવા લેવાને બદલે મેડિસિનના સહારા વિના પણ ઓની હસાવવાની રીત ઉપર એટલા હળવા ફૂલ થઈ જતા. આવો એક પેશન્ટ આવ્યો છે અને સાયકિયાટ્રિસ્ટને કહે છે, સાયકિયાટ્રિસ્ટ કહે છે કે ભાઈ તું સર્કસમાં જા અને આજે બેરી ગોલ્ડનું જોક્સ ને બધું સાંભળી આવું, તારે કદાચ કાલ મારી પાસે નહીં આવવું પડે. ત્યારે પેલો કે ના સાહેબ, તમારે તો મને દવા આપવી જ પડશે. એટલે ડૉક્ટર કહે છે કે શા માટે દવાનો આગ્રહ રાખે છે? તો કે ના, પણ મને તમે દવા આપો, મારે સર્કસ જોવા નથી જવું. તો કે તને ટિકિટના પૈસા હું આપું, જવું જ જોયા. તો કે ના. તો કે તું કોણ છે? તો કે હું બેરી ગોલ્ડ છું. શું કીધું? આઈ એમ માય સેલ્ફ બેરી ગોલ્ડ. ધો ઈ વોઝ નોઈંગ કે કળા તરીકે જગતને કેમ હસાવવું, જગતને કેમ હળવા ફૂલ કરવું, પણ પોતાએ પ્રસન્ન કેમ રહેવું એ વાત જુદી છે ને. કોઈને હસાવી દેવા એક વાત છે, પણ પ્રસન્નતા એ બીજી વાત છે. એટલે કળા તરીકે એણે હાસિલ કર્યું હતું અને એના કારણે હળવા ફૂલ કરી નાખ્યા હતા. કોઈ પણ દુનિયાનો સાયકિયાટ્રિસ્ટ સ્ટ્રેસમાં હોય કે ન હોય, હે, કોઈ પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટને હાર્ટ એટેક આવે કે ના આવે. એટલે જ્ઞાન કરવું એ એક વાત છે અને જ્ઞાનનો અનુભવ કરીને એના પ્રમાણે વર્તવું એ બીજી વાત છે. એટલે મારે ને તમારે આજ સુધીમાં મેં ને તમે સમ્યક દર્શનનું સ્વરૂપ જાણ્યું છે, સમ્યક ચારિત્રનું સ્વરૂપ જાણ્યું છે, સમ્યક તપનું સ્વરૂપ જાણ્યું છે. એટલે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ આપણા બધાના બેઝિક વિષયો છે. શું છે? જૈન દર્શન જાણે એટલે ને ચાર શબ્દો તો આવે જ ને, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. હવે આ કેટલી વખત આપણે ગોખ્યું હશે બેન, અને આ હોય તો મોક્ષ જવાય, આ પણ આપણે જાણ્યું છે. તો હવે આપણે કાં તો દાવા સાથે એમ કેવું પડશે કે આપણી પાસે એ આવ્યું નથી, ને કાં આવ્યું છે તો આપણે મોક્ષે કેમ ગયા નથી, એનો જવાબ આપવો પડશે ને. એનું કારણ જ્ઞાની બતાવે છે કે આપણા જીવનની અંદર જ્ઞાન તરીકે જ્ઞાન આવ્યું છે, પણ શબ્દ રૂપે આવ્યું છે. શેના રૂપે આવ્યું છે? શબ્દ રૂપે આવ્યું નથી. જ્ઞાની અને પંડિત, જ્ઞાની એને પંડિતને પંડિત નથી કહેતા, જ્ઞાનીને જ્ઞાની નથી કહેતા. જેની અનુભવમાં આવ્યું, જેણે એ પોતે અનુભવ્યું એને જ્ઞાની પંડિત કહે છે, અને એને શું કહે છે, જ્ઞાની કહે છે. તો હવે આપણે શબ્દના જ્ઞાની નથી થવું, પણ આપણા જીવનની અંદર સમ્યક જ્ઞાન વડે સમ્યક પ્રસન્નને બેયની બાજુ, એક જ સિક્કાની બે બાજુ છે ને, એને પ્રગટ કરવું છે. તો સમ્યક જ્ઞાન આપણને, સમ્યક જ્ઞાન આપણે પ્રાથમિક કયા જ્ઞાનનો સમાવેશ કરીએ ભાઈ? નવ તત્વોનો સમાવેશ કરીએ ને. આજે એમ એનું વ્યાખ્યા, સાદી સીધી વ્યાખ્યા આપણને એમ આપી છે મહેન્દ્રભાઈ કે નવ તત્વોને જાણે, શ્રદ્ધે અને ફરશે એ આત્મા મોક્ષમાં જાય. નવ તત્વોને જાણે, શ્રદ્ધે અને એની સ્પર્શ ના કરે એ જીવ મોક્ષમાં જાય. તો મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં આ સમ્યક જ્ઞાનના પાયાના જે નવ તત્વ છે એ કદી જાણ્યા છે કે નહીં જાણ્યા હોય, અને આચરણ રૂપે હું ને તમે જૈનકુળમાં જન્મ્યા એટલે એના બધા આચાર ધર્મો એમાંના કઈ કઉં છે ઘણાનું પાલન પણ કર્યું છે. હવે જાણ્યા છે અને પાડ્યા છે, તો વચ્ચે શું રહી ગયું? શ્રદ્ધા નથી. શું નથી કર્યું? માન્યા નથી. એને એ જ રીતે શ્રદ્ધામાં બેસાડ્યા નથી. એટલે આપણું જ્ઞાન હંમેશા કેવું રહી ગયું? કોરું રહી ગયું. અને આપણો આચાર શું રહ્યો? અધૂરો રહી ગયો. તો હવે જ્ઞાની કહે છે કે કદી કોઈને પણ શેર ખાતા રોકવા નથી પડ્યા. બેન, આપણને એમ કહેવામાં આવે કે આની અંદર એકાદ બે ટીપું ઝેર પડી જવાની સંભાવના છે, પછી એ વસ્તુ ગમે એટલી મૂલ્યવાન હોય, ગમે એટલી ભાવતી હોય અને ગમે એટલી મુશ્કેલીથી પ્રાપ્ત થઈ હોય, તો પણ આપણે કદી એને ભોગવશું ખરા? શું કામ નહીં ભોગવ્યું બેન? જાણ્યું તો છે કે ઝેરથી મરી જવાય, પણ માન્યું છે કે ઝેરથી મરી જ જવાય, એટલે આપણે ચાન્સ નથી લેતા. ત્યારે આપણે જીવ તત્વ જાણ્યા પછી, અજીવ તત્વ જાણ્યા પછી, પુણ્ય પાપ જાણ્યા પછી, બંધ અને આશ્રવ જાણ્યા છે. શું જાણ્યા છે બેન? કે આનાથી બંધ થાય, આનાથી આશ્રવ થાય, ને છતાં પણ હર સમયે આઠે આઠ કર્મ માંથી સાત કર્મ તો અચૂક બંધાય છે, એનો અહેસાસ છે આપણને. ભગવાનના શબ્દમાં છે કે મારો ને તમારો આત્મા અનાદિ અનંત કાળથી સમયે સમયે કેટલા કર્મ બાંધી રહ્યો છે? નિયમા સાત, આઠમું કદાચ બંધાય, ન બંધાય. એટલે કયું? આયુષ્ય કર્મ. આયુષ્ય એક જ વાર બંધાય. એટલે આ સાતે સાત કર્મના તાણાવાણા, એનું ટેક્સચર આપણે સમયે સમયે શું કરી રહ્યા છે? ગૂંથી રહ્યા છે. એમાં એક પણ સમય એવો નથી, સમય એટલે મોમેન્ટ પણ નહીં. એક મોમેન્ટના, એક આંખના પલકારામાં તો કેટલા સમય વયા જાય? અસંખ્યાતા. એવા પ્રત્યેક સમયે જે કર્મનું બંધન થઈ ગયું છે એ કર્મ તમે વિચારો કે આપણે કેવા ભાવમાં કેવી રીતે આ બધા કર્મ બાંધીએ છીએ. જો જીવ તત્વને જાણનાર હોય તો એને જીવો પ્રત્યેનો વ્યવહાર કેવો હોય? કેવો હોય બેન? કરુણા ભર્યો હોય કે ન હોય? એનું જીવત્વ માત્ર, બીજું કઈ નહીં, એનું અસ્તિત્વ સ્વીકારો. આપણે એકેન્દ્રિયના જીવો પ્રત્યે હંમેશા પૂર્ણ નાશની એનો વ્યવહાર એની સાથે છે. એકેન્દ્રિયના જીવો સાથેનું આપણું ડીલ કેવું છે બેન? પૂર્ણ નાશ કરી નાખીએ, કારણ કે એના વિના આપણું જીવન નથી ચાલતું. આજે સાત સમાર્યું એને વઘાર્યું તો એમાં પછી એ અડધા જીવે ને અડધા મરે એવું નથી થતું. એ તો આપણા વપરાશમાં આવ્યા એટલે એનો પૂર્ણ નાશ. અને બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય એ વિકલેન્દ્રિય છે, એની સાથેનો આપણો વ્યવહાર કેવો છે બેન? એને ખંડિત કરવા જેવો. એટલે એને કદાચ પૂર્ણ નાશ માટે અનિવાર્ય રીતે આપણે નથી કરતા, પણ એને હાનિ કેટલી કરીએ છીએ ખબર છે? આપણા હાલતા ચાલતા, આપણા વ્યવહારમાં, આપણા દરેક આરંભ સમારંભમાં, ગાડી ચાલે તો બોલે, ઘર બંધાય તો ચાલે, આપણું વાહન વગેરે વગેરે થી આપણા સામાનો, જીવન વ્યવહારની વસ્તુ, એ બધામાં કેટલા બધા ત્રસ્ત થયું નિરર્થક રીતે, અનર્થા દંડે આપણે એનું શું કર્યું છે? હાનિ કરી છે. ક્યારે વિચાર કર્યો છે કે આપણે હમણાં અહીંથી ગાડી લઈને નીકળશું, એના નીચે કોઈ જીવ આવશે કે નહીં આવે? કચરા છે કે નહીં કચડે? ઘણાને એવું લાગે કે આ પીસ પિંજન શું કરવું, આ તો બધું જીવનમાં અનિવાર્ય છે. શું છે? શું વિચાર કરજો, આપણા જીવનની અંદર ઘણી વખત આપણે પેલા દોષને દોષ માન્યો જ નથી. આપણી ખામી ક્યાં છે ખબર છે? કેટલી બધી વખત આપણે દોષને દોષ માન્યો નથી, અને બીજી વખત જો દોષ માન્યો તો પણ એનાથી આપણે ઇગ્નોર કર્યું છે. શું કર્યું છે? આપણા જીવનમાં શ્રદ્ધા કેમ નથી આવતી? તો કે પેલા તો દોષને દોષ માન્યો નથી. ઘણા જીવોને એમ કહીએ ને તો કે આમાં કઈ આપણે ખોટું નથી કરતા, આપણો ઈરાદો એને મારવાનો નથી, એટલે દોષને દોષ માને જ નહીં. બીજા જીવ એવા છે કે એને ખબર છે તો પણ 100% એ દોષ જ છે એનો સ્વીકાર કરતા નથી. એમાં તો કે આપણો ઈરાદો એને મારી નાખવાનો હોય તો દોષ લાગે, બાકી કઈ આપણો ઈરાદો નથી એટલે આપણને શું ન થાય એવો દંડ ન લાગે. ત્રીજા, દોષ સ્વીકારે પણ એમાં વાક્યનો કાઢે સંજોગોનો. ટીવી જોતા હોય ને બેન, ઘરમાં ટીવી ચાલતું હોય ને બાસામાં એક બાંધીને બેઠા હોય, હવે એ વખતે એનો ટીવીમાં નજર વહી જાય પણ જરાક બીજી વખત જોવાનું મન થઈ ગયો, અંદર નજર ખેંચાય ને પછી જરાક ઇન્વોલ્વમેન્ટ થઈ જાય, તો કે સામાયિકમાં ન જોવે તો પણ ટીવી તમે ચાલુ કરીને બેહો પછી ધ્યાન તો વહી જ જાય ને. એટલે દોષ ને દોષ જાણ્યો માન્યો પણ વાંક કોનો કાઢ્યો? સંજોગોનો. આપણે બધા અત્યારે કોને દોષ આપીએ છીએ? કાળને દોષ આપીએ છીએ કે આપણો મોક્ષ આજે કેમ નથી. મહેન્દ્રભાઈ, વર્તમાન કાળમાં મોક્ષ કેમ નથી? બરાબર છે આ જવાબ. બીજા શું કે? પાંચમો વારો છે. શું કે? પાંચમો વારો છે. અનાદી અનંત ભૂતકાળમાં આજ સુધીમાં આત્માને પૂછવાનું છે કે તારો મોક્ષ નથી થયો, એમાં પાંચમો વારો જવાબદાર હોય તો કબૂલ, પણ તું કોઈ વખત ચોથારામાં તો નહોતો. તો ચોથો વારો મોક્ષ કરાવતો હોત તો તું ચોથારામાં કેટલી વાર જન્મી ચૂક્યો? અનંત વાર. એટલે પાંચમા આરાને કારણે આપણે મોક્ષમાં અત્યારે નથી જતા એ કારણ નથી. તારે મોક્ષમાં નથી જવું માટે જ તું મોક્ષમાં નથી. તારે કલ્યાણ એક જ કારણ છે બેન, હું તો દર્શનમાં એટલે શ્રદ્ધામાં બેસાડો આપણે બધાય કે હું મોક્ષમાં નથી ગયો એના માટે આ સંસારનું એક પણ તત્વ જવાબદાર નથી. એકમાત્ર જવાબદાર હોય તે કે મારે મોક્ષમાં જવાનો સાચો છુટકારાનો ભાવ ક્યારેય અંતરમાં પ્રગટ્યો જ નથી. બોલવામાં આવ્યો હશે ઘણી વાર, અત્યારે જ ભગવાન પ્રગટ થઈ જાય ને બેન અત્યારે આમાંથી, અને કે ચાલ મોક્ષ અપાવું. આમાં કેટલા ઉભા થાય આપણે, કેટલા કામ બાકી છે જી? સીધું થોડું વહ્યું જવાય, વિચાર કરજો. આ સાચ અંદરની સાથેની વાત છે કે મારા તમારા આત્મામાં કદાચ મોક્ષે જવાનો ભાવ હોય ને તો પણ ઉતાવળ નથી. શું નથી? ઉતાવળ નથી. એટલે એકવાર તમને જ વાત કરી છે કે વ્યાખ્યાનમાં ગુરુદેવે પૂછ્યું હતું ને ભાઈ કે આમાં છે મોક્ષમાં જવું એ આંગળી ઊંચી કરો, આખા ઉપાસ રહેના બધા સાંભળનારા આંગળી ઊંચી કરી. તમારું નામ શું ભાઈ? મનોજભાઈ. એક મનોજભાઈ આંગળી ઊંચી ન કરી દાખલા તરીકે. અને એ વખતે બધાને સામે જોવા મળ્યા ને ગુરુ ભગવાનતે પણ એને આશ્ચર્યથી પૂછ્યું કેમ મનોજભાઈ તમારે ન જવું? તો કે ગુરુદેવ જવું તો છે પણ આજે તો ઘરેથી કીધું છે કે પાસે સીધા ઘરે આવજો. એટલે એકવાર ઘરે જઈ આવું. અને પરમાત્માએ કીધું છે સમયમ ગોયમ માં પમાઈએ, એક સમયનો પણ તને વિશ્વાસ ન હોવો જોઈએ કે આંખના પલકારામાં પણ આ પલક પલટી મેં જે ઉચ્છવાસ કાઢ્યો એના પછીનો શ્વાસ હું લઈ શકીશ એટલી પણ આયુષ્યની ગેરંટી નથી. જો આ બધું બોલ્યા પણ હજી આપણા બધાના માન્યામાં શ્રદ્ધામાં આપણી પોતાની અંદરમાં જે બેઠું છે એણે કેટલા વર્ષના પ્લાનિંગ કર્યા છે જિંદગીના? અરે 90 વર્ષ સુધી ત્યાં થાય ને તોય હોય તો પણ કે ભાઈ મોંઘવારી એટલી ઝડપે વધતી જાય છે કે હવે આટલું અમે જે માન્યું હતું ને કે આ સોશિયલ સિક્યોરિટીમાં અમારું બધું ચાલશે, પણ હવે સમય એવો આવી ગયો છે કે ખાલી સોશિયલ સિક્યોરિટી હોય અને અમારું કઈ ઇન્વેસ્ટમેન્ટ બીજું ના હોય તો હવે શું ના નીકળે? જો આ વિચાર જો ભાઈ, આપણે બધા તત્વજ્ઞ છીએ, આપણે બધા માનવા વાળા છીએ, પુણ્ય અને પાપના ભેદ બધા ભણી ગયા છે, તો તમારું કે મારું જીવન આપણા ગણિતના આધારે આપણા અનુમાનોના આધારે આપણી ગોઠવણના આધારે ચાલે છે કે આપણા પુણ્યના આધારે ચાલે છે? અરે જ્ઞાની કે છે એક વાર તો વિશ્વાસ કરી જો. આ બધા જેલમાંથી નથી ભાગ્યા, મેલમાંથી ભાગ્યા છે. શાલીભદ્ર ક્યાંથી નીકળ્યા? મેલમાંથી નીકળ્યા. શંભુસ્વામી ક્યાંથી નીકળ્યા? મેલમાંથી નીકળ્યા. આ કોઈ જેલમાંથી નથી ભાગ્યા, કોઈ ભિખારીમાંથી નથી સાધુ બન્યા. અને ત્યારે ખિસ્સામાં કેટલી પેની લઈને નીકળ્યા હતા? કાંઈ લઈને ના નીકળે, છતાં એનું જીવન ચાલે છે કે નથી ચાલતું? અરે મુર્દે કો ભી મિલ જાતા હૈ કપડા પાણી ઓર આગ, મુર્દે કો ભી મિલ જાતા હૈ કપડા પાણી ઓર આગ, ઉસકી ચિંતા જો કરે ઉસકે ફૂટે ભાગ. શું કે છે બેન? બોડીમાંથી જેનો આત્મા નીકળી ગયો છે એવા મર્દાને પણ ચિંતા મળી જાય છે, એનો અગ્નિ સંસ્કાર થઈ જાય છે. તો જ્ઞાની કે તું કોની ચિંતા કરે છે? દીકરાને સાતમે માળે રાખવા માટે સાતમી નર્કમાં જવું પડે તો આપણે તૈયાર છીએ, એટલી લાંબી ચિંતા કરીએ છીએ. અજ્ઞાનને કારણે, મમત્વના કારણે આપણે કબૂલ કરીએ કે ના કરીએ, પણ ઊંડે 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 આપણે બધાના ભાગ્ય વિધાતા બની ગયા છે. શું બની ગયા છે? બધાનું ભાવી, સૌનું ભાવી, સૌની સાથે, એની ચિંતા શા માટે? જો જ્ઞાન દર્શન ચારિત્રમાં છે ને, આ દર્શન શબ્દ એટલો બધો પ્રેક્ટિકલ છે કે મને ને તમને નિશ્ચિંત, નિર્ભય અને નિશ્ચિત માર્ગની સ્પર્શના કરાવી શકે તો એકમાત્ર કરાવી શકે ને દર્શન, એ શ્રદ્ધા. જે જ્ઞાન જ્ઞાનીએ આપ્યું, જે જ્ઞાન પરમાત્માએ પ્રરૂપ્યું, એનો માત્ર આપણે વિશ્વાસ કરી લઈએ તો આપણા જીવનમાંથી નિશ્ચિંતપણું હંમેશને માટે પ્રગટ થઈ જાય. કારણ કે આપણે જે ચિંતાના કારણે આકુળ વ્યાકુળ છીએ, જે ચિંતાને કારણે દુઃખી છીએ, જે ચિંતાને કારણે ભયભીત છીએ, એ બધાનો માર્ગ જ્ઞાનીએ બતાવ્યો છે કે તારી ચિંતા કરવાથી કશું નથી વળવાનું. કારણ કે જ્ઞાનીના જ્ઞાનમાં આખી ક્રમબદ્ધ પર્યાય, આ નિગોદમાંથી નીકળેલો આત્મા એ કેટલા કદમ કઈ રીતે આગળ વધવાનો છે એનો આખો આખો વ્યવહાર કોને દેખાય છે? બેન, જ્ઞાનીને દેખાય છે. તો હવે એમાં આપણે શું કરી શકવાના છીએ? ઉદયનો સ્વીકાર, એકમાત્ર ઉદયના સ્વીકારની તૈયારી કરવાની. ને સ્વીકાર કેવી રીતે થાય? કે જેમાં તારું ચાલવાનું જ નથી, જે પરપદાર્થ તારું છે જ નહીં, જે દ્રવ્ય તારું છે જ નહીં, એના માટે કોકના ખેતરમાં પાણી પાવા શું કામ જા છો? એનો પાક મને તમને મળે તો આપણા ખેતરને ઉજળ રાખીને આપણે કોઈના ખેતરમાં પાણી પાવા જઈએ, એમ આત્મદ્રવ્યને ઉજળ રાખીને આ જળ તત્વોની અંદર આપણે આપણું શું જીવનભરનું પુણ્ય હોમી દઈએ છીએ, જીવનભરનો સમય હોમી દઈએ છીએ, અને પછી પાછા પુણ્ય વિહોણા થઈને એવા પરિસ્થિતિમાં મુકાઈ જઈએ કે એના ભયના આધારે આપણે આખું આખું શું કરી નાખીએ છીએ, આપણું મેથેમેટિક્સ બદલી નાખીએ છીએ. તો જેને જીવ તત્વોમાં શ્રદ્ધા છે, એની શ્રદ્ધા એના પ્રેક્ટિકલમાં ઇનપુટ કે જીવ છે અને પ્રત્યેક જીવને સુખ પ્રિય છે, દુઃખ કોઈને પ્રિય નથી, તો મારો ને તમારો વ્યવહાર કોઈ પણ જીવ પ્રત્યે કેવો હોઈ શકે? કરુણાનો, એકમાત્ર કરુણાનો. છતાં પણ આપણે જગત કાજી બનીને જગત આખાના ન્યાય તોડવા વાળા બની ગયા છીએ. હજી ઊંડે ઊંડે પણ જગતને શિક્ષિત કરવાનો, બધા જેટલા દુર્જનો છે એ બધાનો નાશ કરવાનો, જેટલા બધા દંડને પાત્ર છે એ બધાને દંડ આપવાનો, આવા બધા ખ્યાલો આપણા મગજમાં ચાલ્યા કરે તો એ આપણા માટે કેટલું ફાયદાકારક? ચાર ભાવના છે ને ભાઈ, કઈ કઈ છે બેન? બરાબર, મૈત્રી ભાવના. તો આપણે જો સંસારમાં જે આત્મા છે ને એને કદાચ તત્વના ઊંડા માર્ગે ન જવું હોય તેવા જીવો માટે ભગવાને આવા સરળ માર્ગ બતાવ્યા કે તું જગતના જીવો પ્રત્યે કેવો ભાવ રાખશે. તો મૈત્રી ભાવ રાખવો હોય તો શું રાખવાનું બેન? કોની યાર મૈત્રી રાખવાની? આપણને અનુકૂળ હોય એની સાથે. હવે મને એની સાથે નથી ફાવતું, પેલા મારે એને બહુ જ બનતું હતું, અમે આમ એક ગાંઠ હતી, એને મારા વિના ના ચાલે, મારા એને મને એના વિના ના ચાલે, પણ હવે મારે એને બોલવા વ્યવહાર નથી. શું આડું આવ્યું? હે, ઈગો આડો આવ્યો અથવા તો સ્વાર્થ આડો આવ્યો. એટલે જ્ઞાની કે છે, તું પાંચ દોસ્તોને નથી નિભાવી શકતો, 25 સંબંધીઓને નથી નિભાવી શકતો, 84 લક્ષ જીવાજોની ના જીવ સાથે એકાંતે મૈત્રી ભર્યો તારો અંદરનો ભાવ, એ જીવ માત્રનું આપણું જાણપણું છે. આ સંસારના 84 લક્ષ જીવોમાં જે જીવો આપણી આસપાસમાં જે રીતે પણ જ્યાં ગોઠવાયા છે એના પ્રત્યે અંદરથી એક જ ભાવ નીકળતો હોય કે સર્વ જીવો મારા માટે કેવા છે? મિત્ર સમાન. મિત્ર એટલે જે સૌથી પ્રિય હોય, જેનું સાનિધ્ય ગમે, જેનું બધું જ આપણને અનુકૂળ લાગે એવો મૈત્રી ભાવ. તો હવે આપણા જિંદગીમાં જગતના કેટલા જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે? વર્તમાન કાળમાં તો આપણે આંગળીના વેઢે ગણી શકાય ને બેન, કેટલા મિત્રોને પણ સાચવી નથી શક્યા. 3 વાર જમવા બોલાવ્યા એને, અને આપણે 4થી વારમાં બોલાવ્યા તો સામેથી પૂછી લ્યો કે હવે ક્યારે ડિનર કરાવો છો? તાત્કાલિક હિસાબ છે, ત્રાજુ લઈને બેઠા છીએ. આ તો ખાલી જમવાની વાત થઈ, પાછું કે રેસિપ્રોકેટ તો રહેવું જ જોઈએ ને. શું રેસિપ્રોકેટ? મૈત્રીમાં હિસાબ હોય. એટલે કહેવાનું છે કે મન ટૂંકા થતા જાય, ટૂંકું થતા થતા જગતના જીવો તો ભૂલાઈ ગયા, પણ વ્યવહાર જીવનમાં પણ આપણી શ્રદ્ધા ન ટકી કે મારો વ્યવહાર મૈત્રીપૂર્ણ હશે તો જગતનો કોઈ પણ જીવ દુશ્મની મારી સાથે કરી જ ન શકે. ભગવાન મહાવીર ને જેટલા દુશ્મન થયા એ બધા દુશ્મન ઉભા થયા હતા કે પરમાત્મા એ આગલા ભાવમાં એની સાથે દુશ્મની કરી હતી? હાલિક નામનો ખેડૂત જેને ગૌતમ ગણધર બોધ આપવા ગયા, ભગવાનનો જ આદેશ હતો કે જા ગૌતમ પેલા હાલિક ને શું કરી આવો, બોધ આપી આવો. અને ગૌતમે બોધ આપ્યો, હાલિક તો દ્રવી ગયો કે આવો માર્ગ, આવું તત્વ, આવું જ્ઞાન અને આવો તમારો ત્યાગ, તમે મને શિષ્ય જ બનાવી લ્યો, જ્યાં આવો સિદ્ધાંત હોય ત્યાં મારે અર્પણ થવું છે. ગૌતમ સ્વામીએ શું કીધું, મારા ગુરુ છે, મારા તીર્થંકર પરમાત્મા છે, ત્યાં સુધી હું દીક્ષિત ન કરું તને મારા ગુરુ. અરે તમે આવા છો તો તમારા ગુરુ કેવા હશે? તમારી પાસે આટલું જ્ઞાન છે તો તમારા ગુરુ કેવા હશે? ચાલ હું તને લઈ જાઉં. અને ગૌતમ ક્યાં લઈને આવ્યા ભાઈ? ભગવાન પાસે. અને હાલિકે કોને જોયા? જુઓ, હા કોને જોયા? પરમ કરુણા મૂર્તિ, પરમ વાત્સલ્ય મૂર્તિ, કરુણાના સાગર, પુણ્યના પ્રખર પ્રભાવશાળી એવા પરમ પુરુષને જોયા. અને હાલિક મુઠીઓ વાળીને ભાગ્યો, પાછો ભાગ્યો. ગૌતમ સ્વામીને કે આ તારા ગુરુ, તને મુબારક. જા તારા ગુરુ તને મુબારક, તારો સંયમ તને મુબારક. મારે સંયમ નથી લેવો, આ દુશ્મની હાલિકે પેદા કરી. હાલિકે કરી તો કોને કરી? પરમાત્મા કે છે મારા જ પૂર્વ ભાવમાં જયારે હું વસુદેવ હતો ત્રિપૃષ્ઠ, એ વખતે આ હાલિક કોણ હતો? સિંહ હતો, સિંહ હતો. અને વાસુદેવ અપરાજિત યોદ્ધા હોય એને કોઈ જીતી ન શકે. અને લલકાર આવ્યો હતો સામે કે જે બહાદુર હોય આ સિંહને જીતી દેખાડે. અને એ વખતે એને શું કર્યું હતું? સિંહને પકડીને બે જડબા વડે આખે આખું ચીરી નાખ્યું હતું. બહાદુરી બતાવવા, જો હું ને તમે નાના નાના ચેલેન્જ આવે આપણી સામે, નાની નાની એવી કોઈ પણ ઈગો હર્ટ કરનારી વસ્તુ બને, એ વખતે આપણે મનમાં ઠાની લઈએ છીએ. શું કરી લઈએ છીએ બેન? એક વખત તો એને બરાબર સમજાવી દઈશ. એટલે આમ સમજાવી દેવું એટલે તો શું, બીજા શબ્દમાં કહીએ તો મોકો એક્સપ્લેનેશન કરવા જાય ને બેન, એક્સપ્લેનેશનથી પતે તો ઠીક છે, નહીં તો પછી બીજી 10 જગાએ જસ્ટિફાઈ કરાવવા જઈએ. તો જ્ઞાની કે છે આ વખતે ભગવાન મહાવીર સ્વામીએ જે એના પ્રત્યે અમૈત્રી ભાવ, ક્રૂર ભાવ કેળવ્યો હતો, એનું પરિણામે આવા હોદ્દા ઉપર, આવી સત્તા ઉપર અને આવા સ્થાનમાં બિરાજેલા પરમાત્મા મહાવીર સ્વામીને પણ જગતમાં દુશ્મન બનીને હાલિકે જોયા. ભગવાનનું કશું ના બગડ્યું, કારણ કે હવે એના જીવનમાં શું આવી ગયું હતું? ક્ષમા, કરુણા, ક્ષમતા, વિતરાગતા. પણ ધારો કે ન આવ્યું હોત તો વેરની સાયકલ કેવી આગળ વધત? કે અત્યારે હાલિકેનું વેર લેત, પાછા ભગવાન એનું વેર લેત અને પાછા હાલિકે. આનું શું થાત બેન? તો મારે ને તમારે અનાદિ અનંત ભૂતકાળની અનંત આવી ક્રૂરતાઓ વડે અને કસાયોના ઉદય વડે જે જીવોની સાથે આપણે અમૈત્રી એટલે દ્વેષ ભાવ ઉભો કર્યો છે, એનો નાશ કરવા માટે આ જીવનમાં એક જ સાધના કરવાની હોય તો કઈ કરવાની છે? મૈત્રી ભાવ. જીવનું જીવ પણ જાણ્યા પછી પ્રત્યેક જીવાત્માને સુખ જ પ્રિય છે, કોઈને પણ દુઃખ નથી. પ્રિય હોતું તો આપણો વ્યવહાર કોઈ પ્રત્યે કેવો ના જોઈએ? દ્વેષ વધારનારો ન ગણે. એ શ્રદ્ધા એ આપણી જાણકારીનું ફળ છે. શેનું? જીવ તત્વ જાણ્યું. એવી રીતે એના બીજો ભાવ કયો કીધો? પ્રમોદ ભાવ. પ્રમોદ ભાવ એટલે શું? જી એપ્રિસિએશન જેને કહીએ ને, કે કોઈ આપણા કરતા વધુ ગુણવાન હોય એને જોઈને આપણા જીવનમાં એની અનુમોદના જાગે. હવે યાદ કરજો કે આપણા જીવનમાં અનુમોદના જાગે છે કે ઈર્ષા જાગે છે? અજ્ઞાત મનમાં આપણા, આમ આપણે કોન્શિયસલી ના કરીએ પણ અજ્ઞાત મનમાં અમે તો સાથે આવ્યા હતા અમેરિકા 1975 માં અને એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો. ને અમે હજુ આવી વાત થઈ જાય કે ન થઈ જાય? અમે એને સ્પોન્સર કર્યા હતા, હવે એ બધું ભૂલી ગયા. એ પોતે આગળ વયા ગયા એટલે પાછું વળીને કોઈ બી જોતા નથી. આમાં અનુમોદના આવી, પ્રમોદ ભાવ આવ્યો, કયો ભાવ આવ્યો? આપણી ભાષા, આપણે ઘણી વાર વાત કરી ગયા છીએ ભાઈ કે આપણે કસાયોને જાણીએ છીએ બેન, નો કસાય તરફ નજર નથી કરતા. કસાયના મૂળિયા ક્રોધ, માન, માયા ને લોભ. જો આ મોહનીય કર્મ છે. શું છે મોહનીય કર્મનું કામ? શું છે? નાની કે છે આપણી આખી સમજણને રોકી દે. આ મોહનીય કર્મ તોડવું હોય તો આપણા જીવનની અંદરમાં એક વસ્તુ કરવાની છે કે જેના કારણે આપણું અંધારું દૂર થઈ શકે. એટલે જે વસ્તુ સામે છે ને એનું મોહનીયનું કામ છે કે એને વિકૃત કરી નાખે, જે સ્વરૂપ જેવું છે ને એવું ન જોવા દઈએ. તો આવા વખતે જીવને એવો ઉદય આવે છે નો કસાયનો, કે જેના કારણે કસાયના મૂળિયા બધા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંકવેદ, આ બધું જ્ઞાનીએ શું બતાવ્યું બેન? તત્વ ભણ્યા હો તો કદાચ નામ ખબર હોય. નામ ન ખબર હોય તો હું તમને જણાવું છું કે આપણે કોઈને હસાવવા, કોઈને મજાક કરાવવી, રમૂજ વડે બધાનું વાતાવરણ આખું બદલી નાખવું, એ કર્મ બાંધનારું તત્વ હોઈ શકે? કયું કર્મ બંધાવે? મોહનીય. કારણ કે હાસ્યની અંદર છુપો કટાક્ષ ને તિરસ્કાર છે. હમણાં મેં સરદારજીનું નામ લીધું ને, ગુરુની આજ્ઞા નથી. કે આમાં ધારો કે એક સરદાર બેઠા હોય, તેને કેવું લાગે કે મારી આખી જાતને મૂર્ખ બતાવી. એટલે આપણો ઈરાદો મૂર્ખ બતાવવાનો નહોતો, એટલે આપણે એને એક ઓબ્જેક્ટ તરીકે લીધું છે. પણ એની અંદરમાં એક જ્ઞાતિ પ્રત્યે હીનપણ તો બતાવી છે કે નથી બતાવતા? આપણે કોઈના ભોગે હસીએ છીએ. શું કરીએ છીએ? કોઈના ભોગે હસીએ છીએ. એટલે હાસ્યને પણ ભગવાને ક્યારેય સ્વીકાર્યું નથી. પ્રસન્નતા સ્વીકારી છે. તમારી મસ્તીમાં હો, નિજાનંદમાં હો, એની જે પ્રસન્નતા હોય એ જુદી વાત છે. પણ હાસ્ય છે મૌનીય કર્મ છે. ગમવું ન ગમવું એ પણ શું છે? ગમવું ન ગમવું એ વસ્તુના સ્વભાવમાં નથી. પીઝા સારા કે લાપસી સારી? હે બેન, હર્ષાબેન, પીઝા વધારે સારા કે લાપસી સારી? બાને પૂછો તો લાપસી સારી, બેબીને પૂછો તો પીઝા સારા. પણ લાપસી ખરાબ નથી કે સારી નથી, પીઝા પણ ખરાબ નથી કે સારા નથી. પણ મારો ને તમારો મોહ ભાવ પીઝાને ખરાબ બતાવે ને લાપસીને સારો બતાવે, અથવા લાપસીને ખરાબ બતાવે ને પીઝાને સારા બતાવે. એટલે વસ્તુને વિકૃતિ હતી નહીં, પણ વિકૃતિ કોણે કરી? આપણા મોહે કરી છે. એટલે આખા જગતમાં હું ને તમે જો ગોથા ખાતા હોય, તત્વને તત્વ રૂપે અને તાત્વિક દ્રષ્ટિએ ઓબ્જેક્ટ તરીકે જોઈએ, તો આપણે એક પણ કર્મ માનતા નથી. પણ મારી ને તમારી એ શ્રદ્ધા વસ્તુ સ્વરૂપની ચાલી જાય છે, અને આપણા મૌનીય કર્મ વડે આપણે એને વિપરીતપણે જોવા માંડીએ છીએ. એટલે જ્ઞાની કે છે બહુ સાવધાન રહેવાનું છે. આ ભાવમાં આપણે કસાયના મૂળિયાને પોષનારા નવ નો કસાયના સિંચનને બંધ કરવું છે. શું કરવું છે? વૃક્ષને પાણી આપીએ તો વૃક્ષના મૂળિયા પોસાય. તો અનંત સંસારમાં અનાદિકાળથી આપણે આના મૂળનું પોષણ કર્યું છે. તો હવે આ ભાવમાં મૈત્રી ભાવ કેળવ્યા પછી પ્રમોદ ભાવ, કારણ કે આપણા જેવા હોય તો મૈત્રી ભાવ, પણ આપણાથી ચડિયાતા હોય એના પ્રત્યે શું? પ્રમોદ ભાવ. અને ત્યાર પછી ભગવાને કયો ભાવ બતાવ્યો? કરુણા ભાવ. કરુણા ભાવ એટલે શું? દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો સુખ. હવે જોજો, દીન પ્રત્યે તો હજી કરુણા આવશે, પણ ધર્મ વિહોણા જોઈને આપણે ટીકા કરવા માંડીએ છીએ. શું કહીએ છીએ? આવડા થયા, આટલા વર્ષના થયા, તો હજી શું નથી કરતા? ધર્મ નથી કરતા. આપણે તો 100 ઉંદર મારીને બિલીબેન પાટે બેઠા છો. 100 ચૂહા માર કે બિલી પાટ પે આવીએ. કેટલા જન્મથી આપણે ધર્મ નહીં કર્યો એટલે અહીંયા છીએ? હે, અનંતકાળથી. તો હજી એનો પણ ઉદય નથી, એનું ઉપાદાન જાગ્યું નથી. નહીં તો સંવત્સરમાંથી કોરો ક્યાંથી આવે? તો આપણે એના પ્રત્યે શું રાખવું જોઈએ? કરુણા. એને બદલે આપણા મનમાં કાં તો તિરસ્કાર જાગે છે, નહીં તો હીન ભાવ તો આવે જ છે. આ બહુ ખતરનાક વસ્તુ છે ભાઈ. ધર્મી જીવો માટે એક સાવધાનીનું સૂર છે કે જ્યારથી આપણે ધર્મ કરવા માંડ્યા, ત્યારથી જગત આખા પાસે આપણે અપેક્ષા રાખવા માંડ્યા. માંડ કરીને ચોવિયાર કરતા થયા હોય ને, કેટલા બધા વર્ષની ઉંમર હોય, પછી આપણે તરત જ બીજાને પૂછીએ, આ 14 છે ખબર છે ને, ચોવિયાર કરે છે કે નહીં? ભાઈ કેટલા દિવસથી આપણે શરૂ કર્યું? તો કે 1 વર્ષ થયા. તો પણ 50 વર્ષ સુધી શું કર્યું તું? હજુ તો 1 મહિનો જ થયો હોય, ત્યાં તો અંદરમાં શું આવવા માંડે? અહમ જાગે છે. એટલે પ્રમોદ ભાવ, મૈત્રી ભાવ કઠિન, એના કરતા પ્રમોદ ભાવ વધુ કઠિન, એના કરતા કારુણ્ય ભાવ કઠિન છે. અને સૌથી વધુ કઠિન હોય તો માધ્યસ્થ ભાવ છે. અલ્ટિમેટ ગોલ મારું ને તમારું ધ્યેય માત્ર હોય તો શું કરવાનું છે? વિતરાગ બનવાનું છે. અને વિતરાગ હંમેશા કેવા હોય? માધ્યસ્થ ભાવમાં હોય. કે કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત કરો. આપણે કે આટલી વાર કીધું તોય હવે માનતા નથી, મૂકો પડતા. આપણે આપણને કોઈએ કેટલી વાર કીધું હશે અનંતકાળમાં, તોય પરમાત્માએ કોઈને મૂક્યા? હર યુગે હર ચોવીસીમાં તીર્થંકરો થાય અને આ પાગલ જીવોને બોધ આપતા જાય, એ બોધ આપવાનું કદી બંધ કરતા નથી. તે ક્ષમતા રાખી શકે છે. તો મારાને તમારા વ્યવહારિક જીવનમાં ચાર ભાવના કે બાર ભાવના ભણી જાવી, એનું જ્ઞાન કરી લેવું એક વાત છે, પણ એનો અનુભવ કરવો એ બીજી વાત છે. એટલે તત્વને તત્વ રૂપે જાણવું અને માનવું, એની અંદર આ તો સાવ પ્રાથમિક વાત છે ને. તો જ્ઞાની મને કેમ કહે છે, મને ને તમને સમજાવે છે કે એ વખતે પણ આપણે થોડીક એની વાત કરી હતી સમ્યક પરાક્રમમાં, કે મોક્ષે જવું છે પણ મોક્ષની ઉતાવળ નથી. એટલે આપણામાં નિર્વેદ જાગતો નથી ને સંવેદ પ્રગટતો નથી. તો વર્તમાન કાળમાં જ્ઞાનનું પરિણામ એક જ આવે કે નિર્વેદ જાગે, એટલે કે સંસારની અસરતા વગેરે સમજાય અને સંવેગમાં જો આપણે જોડાઈ જાય. તો હવે આપણા જીવનમાં સંકિતના અને દર્શનના શ્રી ભગવાને લક્ષણ બતાવ્યા છે. એમાં પહેલો શબ્દ બતાવ્યો છે નિશંક. સુબેન, દર્શનાચાર આપણે વાત ચાલે છે ને, જ્ઞાનાચાર દર્શનાચાર. ગઈકાલે આપણે જ્ઞાનાચારની વાત કરી, હવે આપણે દર્શનાચારની વાત કરીએ છીએ. તો દર્શનાચારનું પહેલું લક્ષણ શું મહેન્દ્રભાઈ? નિશંક. તેમાં આપણે નિશંક છીએ. ચાલો તમારી આપણી જાતને ટટોલો, સવારથી ઉઠીને રાત સુધીમાં નિશંકપણે કે આ તો આમ જ હોય એવી કઈ વાત છે? એક પણ વસ્તુમાં નિશંક નથી. કર્મની વાત તો બધા કરીએ છીએ, પણ સવારથી રાત સુધી ચિંતિત છીએ, આમ થશે કે નહીં થાય, આવું થશે કે નહીં થાય, કોને ખબર છે કાલ શું સિચ્યુએશન બદલા. અરે જ્ઞાની કે છે કે તારા કર્મના પુણ્યના પાપના જે બેલેન્સ છે એને અનુકૂળ જે ઉદયો આવશે એમાં તું કશું પણ ફેરફાર કરવાને સમર્થ નથી, તો હવે તૈયારી શેની કર? એને બદલવાની કે એને સ્વીકારવાની? સ્વીકારવાની. જોગે ધર્મનું ફળ, તત્વનો બોધ અને આખી આખી જ્ઞાનની પરંપરાનો ટોચ હોય તો એક જ છે, ઉદયનો સ્વીકાર કરો. અને ઉદયનો સ્વીકાર કેવી રીતે થાય? તો કે એને નિશંકપણે માનવાથી. મને કોઈ આમ કરી નાખશે, મારું કોઈ લૂંટી જશે, મને કોઈ આડું આવશે, મારા માર્ગમાં કોઈ પથરા નાખશે, ન જાણે કેવી આફત આવશે, આ બધા જ ચિંતાઓના મૂળમાં શું પડ્યું છે? નિશંકપણું નથી. મારા ઉદયમાં એ આવવાનું હશે તો હું એને રોકી શકનાર નથી, અને જો મારા ઉદયમાં પાપ કર્મ નહીં હોય તો મારો વાળવાંકો પણ થનાર નથી. અને ધારો કે ઉદયમાં આવી ગયું બેન, આ તમે ક્યારેય ધાર્યું હતું કે મારું સર્જરી આવશે ને બેન? હવે આવી જ ગઈ, રિપોર્ટ આવી ગયો, તો આપણે શું કરાવવું જોઈએ? સર્જરી કરાવી નાખવી જોઈએ. પણ એક નાની એવી વસ્તુ હોય તો પણ આપણે એના માટે કેટલા ભયભીત બનીએ છીએ, કારણ કે હજુ આપણને કર્મના આખા વિજ્ઞાનનો સ્વીકાર નથી. એક વખત કર્મને જાણી લ્યો, પુણ્ય પાપની પ્રકૃતિ જાણી લ્યો, એ શું શું કરી શકે. કર્મ સત્તા હુમલો કરે તો સેના ઉપર હુમલો કરી શકે? શરીર ઉપર અને સંયોગ ઉપર. સેના ઉપર કરે? શરીર ઉપર અને સંયોગ ઉપર, એટલે કે પરિસ્થિતિ, સિચ્યુએશન. અને શરીર એટલે કે એને રિલેટેડ જળ વસ્તુ બધી જ, શરીર, પરિવાર, પૈસો, એના ઉપર કરી શકે. પણ તમારા આત્મદ્રવ્યમાં એક અણુ પરમાણુ એટલે એક અસંખ્યાત પ્રદેશી આત્માના એક પ્રદેશને પણ એ અવરોધી શકે? ન કરી શકે. કોઈ નર્કમાં મોકલી શકે? અરે મહાકાલ સ્મશાનમાં ઉભેલા ગજમુનિને ધગધગતી અંગારાની જ્વાળાએ પણ એના પરિણામની એક ધારા ન બદલી, આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં જવા ન દીધા, સુના મોક્ષ લઈ લઈએ. તેમાં બેન ખ્યાલ ઉતરતી હોય આખા શરીરની, અને એ આત્મા શુક્લ ધ્યાનમાં હોય, એને કર્મ સતાય શું બગાડ્યું? એના દેહના ભૂક્કા કર્યા, એના હાડકાના ચૂરા કર્યા, એની લોહીની નીકો વહાવી, પણ એના આત્માના પ્રદેશનું અનંત વીર્ય, એમાં એક વસ્તુને પણ આ કર્મ રોકી શક્યું? તો મારી તમારી સામે તો આવા દુઃખ આવવાના જ નથી. આ ચોથારાના આવા નબળા સંગ્રહણમાં કાંઈ પણ થાય ને તો આપણે પેલે લખદે હોશ થઈ જાય. શું થાય બેન? કોમામાં ચાલ્યા ગયા. જેને પૂછો ને કેમાં ચાલ્યા ગયા, આપણે કોમામાં જ છીએ. આમ તો જ્ઞાનીના જ્ઞાનમાં તો આપણે બધા કોમામાં જ પડ્યા છીએ. સબકોન્શિયસમાં ભઠ્ઠી ચાલુ છે, શેની? અજ્ઞાનની. બાકી આપણે ભાનમાં નથી, બેહોશીમાં જ પાપ થાય, હોશમાં કદી પાપ ન થાય. ભગવાન કહે છે અપમત્તો, પ્રમત્ત જે ન હોય એવો અપ્રમત્ત કહેવાય. તો અપ્રમત ભાવમાં કર્મ નથી બનતા. અપ્રમત ભાવે શ્રેણી માંડે ને, પછી પછી આયુષ્યનો બંધ પડે ત્યારે કાંઈ ન બંધાય. જાણે કે જાગૃત બની જા, એક વખત જાગતો થઈ જા, ને જાગતું કોણ રાખી શકે? નિસંક પણ જે થનાર છે તે થનાર છે, હું મિનમેખ ના કરી શકું તેની ચિંતા શું કામ કરો? આવશે ત્યારે સ્વીકાર કરી લઈશ. શું કરી લઈશ? ખંખેરવું છે. જો જેમ ભાઈ ચોપડીના પાના જે લખતું હોય એનો ઈચ્છા એક જ હોય કે પાના જલ્દી પૂરા કરો. કોઈને લખવા આપ્યું ને તેની ઈચ્છા એક જ હોય કે પાના જલ્દી પૂરા થાય તો મારી એડિશન બહાર પડી જાય. એમ નાની કે છે વર્તમાન કાળના જીવને પાપ પૂરા કરવાની ઉતાવળ હોવી જોઈએ. શેની ઉતાવળ હોવી જોઈએ? મારા કર્મો પૂરા થાય. હવે આપણે કર્મ પૂરા કરવાના માર્ગે છીએ કે કર્મને કેરી ફોરવર્ડ કરવાના માર્ગે છીએ? જે ઉદયમાં આવ્યું ને એ કર્મ એક્સપાયરી ડેટ લઈને આવ્યું છે. કર્મ બંધાય ને તે જ સ્ટીકો લાગી જાય કે આ ક્યારે ઉદય આવશે ને ક્યારે એક્સપાયર થશે. તો હું ને તમે કાંઈ કરીએ કે ન કરીએ પણ એને તો એક્સપાયર થવાનું છે. ત્યારે આપણે એને શું કરવા માંગીએ છીએ? પેલા એક્સપાયર કરવા માંગીએ છીએ. તો જ્ઞાની એનો રસ્તો બતાવ્યો છે કે ધ્યાનની ભઠ્ઠી લગાવી દે. ધ્યાન એટલે હાથ જોડીને પલોઠી વાળીને બેસી ગયા. કૌશિક મુદ્રામાં એ ધ્યાન નથી કીધું, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કીધું છે. આસન હોય કે ન હોય, કદાચ શરીર સારું ન હોય તો સીધા બેસીને ન ધ્યાન કરી શકીએ. તો જ્યારે જેને સંસારો કર્યો હોય, પાદો ઉપગમન, પાદપ એટલે વૃક્ષ, એની ડાળી પડી અને નિશ્ચિંત અને નિષ્ક્રિય થઈને ભલ્યા ચલ્યા વિના જેમ ડાળી પડી રહીએ ને એમ એક જીવ પડ્યો રહીએ, તો એને ત્યારે બેસવાની ઉઠવાની જો આપણે બધા છે ને વિધિ વિધાન જે આપ્યા છે ને એનો અર્થ નથી સમજ્યા. એને વ્યવહાર ધર્મ છે, માસ માટેનો ધર્મ છે. આ વિધિ વિધાન શેના માટે છે બેન? કે ક્લાસ પીપલને પરમાત્માએ નિશ્ચય વાણી કીધી છે અને જનરલ માસ માટે એને ડિસિપ્લિનમાં રાખવા માટે એના વ્યવહાર ધર્મના માર્ગો બતાવ્યા. તો આપણે શું કર્યું? ક્લાસનો ધર્મ માસમાં આપી દીધો અને માસનો ધર્મ ક્લાસમાં લઈ ગયા. તું ઇન્ડિવિજ્યુઅલ છે, તારે શું કરવું જોઈએ? આજે તારે સામાયિકમાં રહેવું છે તો સામાયિક એ 18 પાપના ત્યાગ રૂપ, આશ્રવથી નિવર્તવા રૂપ. 18 પાપના ત્યાગ પછી પાંચે આશ્રવ છોડીને સાવધ્ય યોગથી અટકવા માટેની સાધના છે. એમાં તારાથી પલોઠી વાળીને બેસાય તો ઉત્તમ છે, પણ કોકને સ્પાઇનનો પ્રોબ્લેમ છે તો એને ચેરમાં તકિયો રાખીને બેસાય કે ન બેસાય? ભાઈ એ આપણે હવે લિબરલ થયા, પણ પેલા તો એમ કેતા કે આવી રીતે બેસીને સામાયિક જ ન કરાય. એના કરતા આપણે એમને ચોપડી વાંચી લેવી. શું કે અસાતમાં થઈ જાય? શું કે બેન? અસાતમાં થઈ જાય. પાટલો હલી જાય તો કે એકાસણું ભાંગી જાય, પણ અંદરમાં ભાવ હલી જાય તો વાંધો નહીં. પાટલો સ્થિર હોય પણ અંદરના ભાવ ક્યાંય આટો મારી આવ્યો હોય કે આજે શ્રાવક જે આ લઈને આવવાના હતા હું બેસી ગઈ, હજી સુધી આવ્યા નહીં, આજે વાપરવાનું હતું તો આજ તો બેસણામાં મને કામ લાગશે નહીં. ભાવ ક્યાં પહોંચી ગયા? ગ્રોસરી સ્ટોર સુધી. તો વાંધો ના આવ્યો. એટલે જ્ઞાની કે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. જો થોડોક અભ્યાસ કરવો પડશે બેન, પરમાત્માને જેટલા પ્રશ્નો જે એંગલથી પૂછ્યા છે ભગવાને એનો જવાબ એ એંગલથી આપ્યો છે. ત્યારે એ રિલેટિવ ટર્મ છે. શું છે? ભગવાને વિધિ વિધાનો જ અનુષ્ઠાન કોને બતાવ્યા? ભગવાને બતાવ્યા છે. કેવલી પ્રભુએ આચર્યા છે, વિધિવત પ્રતિક્રમણો થયા છે, ગૌતમ ગણધરે પણ કર્યા છે, અને ભગવાનના 14,000 સાધુને 16,000 સાધ્વી અને 8,00,000 શ્રાવકોએ 6,00,000 આવશ્યક કર્યા છે. આપણે એમ કોણ કહેનારા કે આ બધી દ્રવ્ય ક્રિયા છે? કોણ? સાથે પરમાત્માએ જે ભાવ જગત આપ્યું એનો જો આપણે અભ્યાસ ન કર્યો તો એ દ્રવ્ય ક્રિયા થાય. શું થાય? કે તમે સાને માટે બેઠા છો એ તમને ખબર નથી, તો એ દ્રવ્ય ક્રિયા બને. એટલે જે માર્ગ છે એનો આપણે શું કરવો પડે? વ્યવહાર નહીંથી ને નિશ્ચય નહીંથી, જેના જ્યાં જેની મુખ્યતા છે ને બે એને મુખ્યતા આપવી પડે. એટલે હંમેશા ભાવ જગતને વધારે પહેલા બચાવી લેવું. આપણે શેને બચાવી લેવું બેન? ક્રિયા છોડવી એમ નથી કહેતો, પણ કદાચ એની અંદર જરાક પણ અટકવું પડે તો શેમાં અટકી શકા? ક્રિયામાં અટકી શકા. પણ ભાવ જગત ગયું તો ક્રિયા વડે પુણ્યનો ઢગલો આવશે, પણ અંદરનો નિર્જરાનો ભાવ નહીં આવે. તો મારે ને તમારે સૌથી પહેલું એક રાખવાનું છે કે વર્તમાનમાં જે કર્મ ઉદયમાં આવે એ કર્મની પ્રકૃતિ શું છે. આપણે શંકા સે મનત કરવી કે જે કર્મની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પ્રમાણે ઘાતી છે તો ઘાત કરી શકાશે, અઘાતીનો ઘાત કેવી રીતે કરવામાં? તો અઘાતીની ચિંતા ન કરાય. અને હું ને તમે જન્મ્યા ત્યારથી આજ સુધી ચિંતા કરી હોય તો અઘાતીની, માત્ર અઘાતીની, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય. આ ચાર ક્યાં છે બેન? ઘાતી છે. તો આપણા સવારથી રાત સુધીના ટાઈમ ટેબલમાં બેન, જ્ઞાનાવરણીય માટે, દર્શનાવરણીય માટે, મોહની અને માટે અને અંતરાય માટે કાર્યક્રમમાં શું શું વિધિ છે કયો બને? હે, જ્ઞાન ઓછું, અંતરાય તોડવા માટે આપણા આખા દિવસમાં કેટલા કલાક જ્ઞાનને માટે આપણે આપ્યા? દર્શન વિશુદ્ધિ કરવા માટે આપણે કેટલો સમય શ્રદ્ધાના રંગને પાકો કર્યો, ઘૂંટી ઘૂંટીને? તો ભાઈ ઘડીભરને માટે મને શું થઈ ગયું હતું? ડાવાડોળ થઈ ગઈ હતી. પણ ઘડીભરમાં તો ડૂબી જવાય. શું થાય? ઘડીભરમાં તો જો એક કટોકટીની પડ હોય એ જ વખતે બેલેન્સ ગયું. પાણીની ટોચ ઉપર હતા અને આપણે કે મારો પગ તો આટલો જ હટ્યો હતો. કેટલો હટ્યો હતો? તો ક્યાં સુધી પડી શકીએ? 14 પૂર્વધર. પડતો પડતો ક્યાં પહોંચે દીપિકાબેન? પેલે ગુણસ્થાને. અને એ પેલા ગુણસ્થાનકમાં મહામોહનીયના ઉદયમાં કૃષ્ણ લેસિયા વાળો થઈને 7મી નર્કમાં ચાલ્યો છે. પ્રજ્ઞાના સૂત્રની સાથે ભગવાન કહે છે કે વર્તમાનમાં 7મા નર્કમાં કેટલા 14 પુરીઓ છે, 14 પૂર્વમાંથી આવ્યા હોય એવા. તો ભગવાને કીધું અસંખ્યા. કેટલા બેન? તો ત્યાં ભૂલ કેટલી હશે? આટલી હશે. તો ડાવાડોલ થવું એ આપણો સ્વભાવ ન હોવો જોઈએ. નહીં તો એક મોમેન્ટમાં આપણને સાત સીડીની રમત જેવું કરીએ. કુકરી મુખ આગળ પહોંચી હતી, વચ્ચે એક જ સ્ક્વેર ઓળંગવાનો બાકી હતો અને આપણે ત્યાં ચૂકી ગયા અને એના મોઢામાં પડ્યા, તો ક્યાં આવ્યા પાછા? નીચે. આવું કેટલી વાર કર્યું છે? અનંત વાર. તો હવે આ ભાવમાં નક્કી કરો કે પ્રવૃત્તિ યથાશક્તિ. શું બેન? પ્રવૃત્તિમાં યથાશક્તિ, પણ વૃત્તિમાં 100%. જે કરવાનું છે ને કરવા જેવું જ છે, એમાં કોઈ આપણને રોકી શકે બેન? ત્યાગમાં યથાશક્તિ, પણ વૈરાગ્યમાં 100%. ખોટું એ ખોટું, ખોટું ને ખોટું, એમાં આપણે કોઈ બાંછો ન હોય, એ બધા માટે ખોટું જ છે. ત્યાગ આપણો યથાશક્તિ થાય, પણ વૈરાગ્ય તો 100%. હવે આને જ્ઞાની કે છે, જો આ દશામાં ટકી ગયા તો એમાંથી જ પ્રગટે ચારિત્ર. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્ર પ્રગટી જ ન શકે. એટલે જે પાયો છે ને એને આપણે બચાવી લો. અત્યારે ત્યાં ઘણા કહીએ કે અમારા વ્યવહારમાં નથી મૂકી શકાતું. નાની કે કબૂલ, ગ્રાન્ટેડ, તારા વ્યવહારમાં નથી આવ્યું, પણ તારી શ્રદ્ધામાં ટક્યું છે તો તારા વ્યવહારમાં આવશે, આવશે ને આવશે. પણ તારા વ્યવહારમાં બધું છે, પણ તારા શ્રદ્ધામાં, ભાવમાં નથી, તો જશે, જશે ને જશે. શું છે? પાપ ન કરતા હોઈએ, પણ પાપને પાપ ન માનતા હોઈએ. શું? પાપ કરતા નથી, પણ એને પાપ માન્યું જ નથી, તો એ પાપ કરશે, કરશે ને કરશે. આ પ્રકૃતિની ચેન છે. અને પાપ કરે છે, પણ એને 100% પાપ માને છે. ચોથે ગુણસ્થાન કેટલા પાપ થતા હોય ભાઈ? મિથ્યાત્વ સિવાયના 17 બધા. તો પણ એક વખત એ મોક્ષમાં જાય, એટલે શું થાય? પાપને પાપ માન્યું ને એ ભવાંતરમાં છોડે. તો આપણે પાપને પાપ માનો, છોડવા યોગ્ય ને છોડવા યોગ્ય માનો, કરવા યોગ્ય ને કરવા યોગ્ય, એમાં નિસંક બની જાઓ. આ કર્યા વિના છૂટકો નથી. એટલે ઘાતી કર્મનો ઘાત કરવામાં આખા દિવસમાં આપણે સમયની ફાળવણીની દ્રષ્ટિએ જુઓ, શક્તિની ફાળવણીની દ્રષ્ટિએ જુઓ કે શ્રદ્ધાની ફાળવણીની દ્રષ્ટિએ જુઓ. સમય, શક્તિ ને શ્રદ્ધા, આ ત્રણેય આપણે આમાં લગાડ્યા નથી. અને અઘાતી કર્મો, એ અઘાતી કર્મ ક્યાં ક્યાં છે? આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, બરાબર ને? આના માટે કેટલો સમય ફાળવ્યો? 24 કલાક. આયુષ્યની રક્ષા કરવામાં, આ કરવું, આટલી એક્સરસાઇઝ કરું, આટલા યોગા કરું, આમ કરું, તો મારું આયુષ્ય જળવાઈ ગયું, બરાબર ને બેન? જો હજી શ્રદ્ધા શેમાં છે? એક્સરસાઇઝમાં. જો શરીરને ફેંકી દેવાનું નથી, પણ એક્સરસાઇઝ કદાચ આપણને નિમિત્ત બને, પણ રક્ષા આપણા આરોગ્યની કોણ કરે? આયુષ્યની. આયુષ્ય કર્મ, એનું નિકાચિત પણ હોય તો 16 રોગ આવે તો પણ આયુષ્ય ખતમ ન થાય. અને જો આયુષ્ય મજબૂત ન હોય તો એક નાનો એવો નિમિત્ત પણ એને ખતમ કરી નાખીએ. તો હવે આયુષ્યની રક્ષા કરવી છે કે હવે આપણને આવું ખંડિત આયુષ્ય મળે એવા પાપ કર્મો ન કરવામાં સાવધાની રાખવી છે. કરવું શું જોઈએ બેન? લોસ જાય તો બીજી વાર લોસ ન આવે એના માટે બીજી વાર બિઝનેસ કરીએ તેની અંદરમાં શું શું ધ્યાન રાખવું એની વિચારણા કરવી જોઈએ કે આ લોસનું ડિસેક્શન કર્યા કરવાનું. તો આપણા આયુષ્ય કર્મ માટે મેં ને તમે જેટલા આજ સુધીના પ્રયત્ન કર્યા એમાં આપણી નિસંકપણાની પ્રતીતિ નથી થઈ. હજુ એમાં શંકા છે હું આમ કરું તો આમ થઈ જાય. ઘણા કે બાપુજીને ઓલી હોસ્પિટલને બદલે વાં દાખલ કર્યા હોત ને તો કદાચ શું થયું હોત? બચી જાય. આ કોણ બોલે છે? તમે કૃષ્ટિ છું એટલે આવી સ્થૂળ વસ્તુમાં વિચારો. તમે ઘણી વાર કહીએ કે ભાઈ અમે અહીંયા હાજર નહોતા ને ઇન્ડિયામાં શું છે કે અવેરનેસ બહુ ઓછી, ડોક્ટરો ગોટે ચડાવી દે આમ કરે તેમ કરે, પણ હું હાજર હોત તો કદાચ આવું ન થવા દે છું. એટલે આપણે 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 હજી આ ભાવ લઈને ભેગો જશું. આપણે જો અહીંયા વિશુદ્ધિ નહીં કરીએ ને દર્શનની તો આ વસ્તુનો ગોટાળો ભેગો આવશે. એટલે જ્ઞાની કહે છે કે તારી જવાબદારી જેટલી હોય એમાં તું ચૂકતો નહીં, એ તો એનું જે થવાનું છે એ થશે, હું નહીં કરું તો પણ થઈ જશે, એમાંય નથી લગાડવાનું. પણ ચિંતા ન કરવામાં, આર્ત ધ્યાન ન કરવામાં લગાડવાનું છે. એટલે આયુષ્ય અને સાતા વેદની અને અસાતા વેદની એ બંનેમાં પણ આપણે લાખ ઉપાય કરવા છતાં સાતા વેદની જો આપણા સ્ટોકમાં જ ન હોય તો દવા લાગવું ન પડે, બને કે ના બને એવું. અને અસાતા વેદની સ્ટોકમાં ન હોય જો એ વખતે તો આપણે બે ત્રણ જણા સાથે ભોજન કર્યું હોય એકને ફૂડ પોઈઝન થઈ જાય, બેને ન થાય. એન્વાયરમેન્ટ એક, ભોજન એકનું એક, પણ વાંધો ક્યાં? તો સ્ટમકમાં. એવું બને કે ન બને? તો આપણે જે જગતમાં જોઈએ છીએ એને બદલે હું કરી લઉં એવી જે માન્યતા બેઠા છે એ આપણી શું છે? દર્શનની વિશુદ્ધિની કમી છે. તો જીવ તત્વને જાણ્યા પછી, અજીવ તત્વને જાણ્યા પછી, અજીવ તત્વ એ કદી કોઈનું થયું નથી ને થઈ શકે નહીં. આત્મા સાથે જોડાયેલો એક પણ પદાર્થ જે બાહ્ય છે એને આપણે સાચવી સાચવીને સાચવીએ તો એનો કાળ કેટલો કેટલો કાળ રહી શકે બેન? મેક્સિમમ કાળ 33 સાગરો. પણ ત્યાંથી છૂટું પડવું પડે કે આ આયુષ્યને સાચવ્યું, આ ધન, આ વૈભવ, આ સંબંધો જે કાંઈ છે એને પણ શું છે? એક લિમિટ છે, એમાં મારો કે તમારો અધિકાર નથી ચાલતો. એવી રીતે નામ ગોત્ર, આ જે કઈ વ્યવહારિક જગતમાં સુખ સમૃદ્ધિ સગવડ અગવડ જે મળ્યું છે એ કયા કર્મની પ્રકૃતિ છે? નામ કર્મની. વિચારજો કે આપણે બેન કેટલા પૈસા બેંકમાં પડ્યા હોય તો આપણે સેફ, હે? કેટલા અબજ, કેટલા મિલિયન, કેટલા હોય તો આપણી શ્રદ્ધા ને આપણો વિશ્વાસ એમાં છે. મહેન્દ્રભાઈ પૈસામાં છું, આપણે મથીએ છીએ બેન રોજ પૈસા માટે કે હું આટલા પૈસા જમા કરી લઉં ને તો પછી મારી સિક્યોરિટી થઈ ગઈ. આજ સુધી બધા એક એવા જ પાછા આપણે ને આપણે બોલીએ છીએ કે એ કઈ કામમાં આવવાનું નથી. ઇન્ડિયામાં તો બધા કે કૂતરાના પૈસા ને કૂતરા નથી સૂંઘતા, શું કહે? પણ માણસ સૂંઘ્યા વિના છોડતી નથી, એ બધા નથી સૂંઘતા, પણ આપણે એને સૂંઘ્યા જ કરીએ છીએ. એટલે થોડો જ્ઞાની કે છે તત્વનો વિશ્વાસ કરો કે મારી રક્ષા મારું પુણ્ય જ કરે. પ્રગટ કેટલું થાય તો કે મારા પુણ્યના સ્ટોકમાં પુરુષાર્થ વળે. બેન તમે પૂછતા હતા ને કેટલો પુરુષાર્થ કરવો ને ક્યાં અટકવું, તો જ્ઞાની કે છે જે પુરુષાર્થ વળે પ્રાપ્ત છે એમાં તું અનહદ પ્રયત્ન કર. જે પુરુષાર્થ વળે પ્રાપ્ત છે એમાં તું કદી અટકતો નહીં, પણ જેમાં પુરુષાર્થ કામ જ નથી કરતો પણ પ્રારબ્ધ વડે ફળે છે એમાં તારા પુરુષાર્થને તું લિમિટ બાંધી દે. શું કર? મર્યાદિત કર. આપણે આમ કરીને બેસવાનું જ્ઞાનીએ નથી કીધું, પણ વૃત્તિમાં વિશ્વાસ હોવો જોઈએ કે લાખ પ્રયત્ન કરવા છતાં મારા અનુભવ જેટલું જ હું કમાઈ શકીશ અને કમાયા પછી પણ જેટલું મારા અનુભવમાં ભોગવવાનું હશે એટલું જ હું ભોગવીશ. તો જેટલું ભેગું કર્યું એટલું પણ મને કામ આવશે એની મને ગેરંટી નથી. તો જેટલું ભેગું કર્યું એની આસક્તિ તો કેટલી ખતરનાક બની જાય. તો આપણે જે ભેગું કરીએ છીએ ને એને આપણે આસક્ત બનીને ભોગવીએ છીએ. કેવી રીતે ભોગવીએ છીએ? ત્યારે અજ્ઞાની એમ કરે પણ જ્ઞાની કહે છે કે એ રાખે, પણ એની અંદરમાં શું માને? સાકરની માખી. સાકરની માખીને ચપટી વગાડો તો ઉડી જઈ શકે, અને બળખાની માખી ગમે એટલી મહેનત કરે તો એમાંથી નીકળી શકે ભાઈ? નયનભાઈ, માખીનો સ્વભાવ છે તમે બે બાજુ બે વસ્તુ મૂકશો ને જ્યાં બનતી હશે ને ત્યાં પેલી બેસે, અને પાછી અંદર ને અંદર ઊંડી ઉતરતી જશે. હવે અંદર ઊંડી ઉતરી ગઈ, એના પગ અને પાંખ ચોંટી ગયા, પછી તરફડિયા મારે તો પણ ઉડી શકે એમ. હું ને તમે આ સંસારમાં સાકરની માખીની જેમ જીવીએ છીએ ઘરમાં, કે બરખાની માખીની જેમ છીએ. મોત આવશે ત્યારે ઉડી જવાના. જો આના પહેલા આપણે વાત કરી હતી ને ભાઈ, કે મરતી વખતે પરિણામની ધારા બદલી નથી શકાતી બેન કોઈનું પણ. અત્યારે આપણે અહીં બેઠા છીએ ને હમણાં મોત આવી જાય તો આપણે બધો જ જેટલો પરિગ્રહ છે, જે કાંઈ આપણી વ્યવસ્થા છે, એ બધામાંથી ડિટેચ થઈ જશું. મૃત્યુ ટાઈમ જ નથી આપતો, કારણ કે એક જ જે પણ સમયે આયુષ્યમાં ખંડન આવશે, જે વખતે આત્મામાંથી દેહ છૂટો પડશે એ સમય કેટલા હશે? એક જ સમય માટે આત્મા છૂટો પડવાનો. હવે એ વખતે આપણે વેદનાની પીડાની જે પરાકાષ્ઠાની અવસ્થામાંથી પાસ થતા છું, ત્યારે બધું ઓસરવાનું યાદ આવશે? નહીં આવ્યો. એટલે આશ્રમનો આખો ભાર આપણી ભેગો આવશે. તો નિશંક બનેલો આત્મા પોતાના પરિગ્રહને શું કરી શકે છે? મર્યાદિત કરી શકે છે. મર્યાદિત કર્યા પછી પણ એમાંથી અનાસક્ત થઈ શકે છે. જ્યાં સુધી આપણો વિશ્વાસ નહીં આવે, નિશંક નહીં બનીએ, ત્યાં સુધી આપણે અનાસક્ત થતા નથી. એટલે દરેક વસ્તુમાં કર્મની શ્રદ્ધા કરનારો જીવ નિશંક બને, પછી નિશંક, પછી નિષ્કાંક્ષ. નિશંક બન્યો, હવે આકાંક્ષા રહિત બન્યો. શેમાં આકાંક્ષા છે આપણી? આ કરણી કરી એનું મને કેવું ફળ છે? એટલે કે બીજા બધા તો કહે કે તમે વાં જઈને માનતા માન્યા હો તો તમને શું મળે? ચમત્કાર મળે, પરચો મળે. શું કે બેન? હજી આપણે પરચાની દુનિયામાં જીવીએ છીએ, કે અજૈનો અને આપણે જેટલા પરમાત્મા આગળ માથું ઝુકાવીએ ને બેન, એના કરતા વધુ ભાવથી આપણે દેવી દેવતા આગળ માથું ઝુકાવીએ છીએ. પાછા પૂછે કે તીર્થંકર આ તો વિતરાગ છે, એ આપણને શું કરી દેવાના? પૂછે, ઘણા પૂછે છે બેન, કે ભાઈ એની આગળની કરેલી ભક્તિ તો ઓલા આત્માના ખાતામાં જાય, પણ અત્યારે વર્તમાનમાં કઈ દુઃખ આવે ત્યાં જવું? એટલે આપણે એને એમ કહેવાય કે દેવી દેવતા આગળ જવું? વિચાર કરજો, ઉત્સૂત્ર પરોપણા થાય કે ન થાય ભાઈ. તો આપણે વિવેક કરવાનો છે. શું કરવાનું? કે ભાઈ તમને કદાચ એનો પરચો મળે ને મદદ મળે, પણ વિચ કોસ્ટ, એની તું કિંમત તું ચૂકવે. જે ક્રિયા વડે, જે ભાવ વડે, જે ભક્તિ વડે, જે શ્રદ્ધા વડે અનંત કર્મોની નિર્જરા કરી શકે ત્યાં તું હીરો કોડીમાં વેચી આવે છે. શું કરીએ છીએ આપણે? હીરો કોડીમાં વેચી. અનાધિકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. આપણે આ સંસારમાં મેળવ્યું તો ઘણું છે, પણ અજ્ઞાન વડે ખોઈ નાખ્યું છે. જીન શાસન મળે ને પરમાત્મા જેવો દેવાથી દેવ મળે તો પણ હજી આપણે માથા ક્યાં નમાવીએ છીએ બેન? જરાક તકલીફ આવી નથી કે આપણી શ્રદ્ધા તૂટી જાય છે. એટલે કરણીના ફળમાં કદી પણ શું ના કરવી? શંકા ના કરવી. નિર્જરા લક્ષ્ય કરેલું પુણ્ય એ નિર્જરાનું બાય પ્રોડક્ટ છે, અને પુણ્ય સ્વયં પ્રત્યે છે, એટલે એમાં કિંમત નથી ચૂકવવી પડતી. ઘાસચારો બાય પ્રોડક્ટમાં ઉગ્યો હોય તો પછી ઘાસચારાની કિંમત નથી ચૂકવવી પડતી, પણ ઘાસચારો ઉગાડ્યા પછી અનાજ લેવા જવું હોય તો શું કરવું પડે? જુદી કિંમત આપવી પડે છે. એમ હું ને તમે પુણ્યના ઘાસચારામાં અટકી ગયા છીએ. જ્યારે 24 તીર્થંકર પોતાનો સમય પૂરો થાય ત્યારે એક સમયનું આયુષ્ય ન વધારે, એને આપણને મહાવીર સ્વામીએ આપણા જેવા પાંચમારાના જીવોને બોધ આપવા માટે, જગતને પ્રતીતિ કરાવવા માટે આ વસ્તુ જાહેરમાં મૂકી. શું કર્યું? કે 64 ઇન્દ્રોની વિનંતી, અને છતાં પણ એક સમયનું આયુષ્ય વધારવાની પરમાત્માએ ના પાડી દીધી. હું ના વધારી શકું કે અરે તમે તો દેવાધિદેવ છો, પરમાત્મા છો, તમારું આયુષ્ય અમારું નથી કહેતા. સ્વદ્રવ્યમાં તો તમારી તાકાત છે ને? ત્યારે પરમાત્માએ કીધું આયુષ્ય એ સ્વદ્રવ્ય નથી. શું છે? શરીર એ સ્વદ્રવ્ય નથી, પરદ્રવ્ય છે. તો મારો અધિકાર હોય તો મારા આત્માના આનંદ ગુણ પૂરતો છે, હું ના વધારતો. કેનારા કોણ હતા? 64 ઇન્દ્રો. 64 ની ભેગા થઈ ગયા છે 64 ધુરંધરો. તીર્થંકરના પુણ્ય સિવાય કદી પણ ભેગા ન થાય, કોઈ દિવસ ઇતિહાસમાં 64 ઇન્દ્ર ભેગા ન થાય બેન. તો પણ આ ભગવાનના વખતે 64 ઇન્દ્રો ભેગા હોય ને, એ કોનું પુણ્ય? આપણે પાંચ તમારે મોટા માણસને ભેગા કરવા હોય ને VIPને, તો આપણને દોઢ દિવસે તારા દેખાઈ ગયે. આ દિવસે મારું આ કમિટમેન્ટ છે ને આ દિવસે મારું આ કમિટમેન્ટ છે. અહીંયા 64 ઇન્દ્ર ભેગા થઈને પરમાત્માની આયુષ્યની વિનંતી કરે કે ભગવાન અમે વિનંતી કરીએ છીએ. એનો અર્થ એવો થયો ને કે એક પણ ઇન્દ્રમાં તાકાત નથી, ચોસઠ ઇન્દ્ર ભેગા થઈને ન કરી શકા ને આપણે કોના પગ પકડીએ, કોના પગ પકડીએ કે મારું દુઃખ દૂર કરો. ત્યારે આમાં શ્રદ્ધા રાખો કે કદાચ મારું આયુષ્ય નિકાચિત હોય અને એના કારણે એ નિમિત્ત બની જાય તો એને વધાર્યું કહેવાય? એ શું બન્યા છે? નિમિત્ત બન્યા. તારા પુણ્યને નિમિત્ત બનવા દે, વેઠ, થોડી વાર રાહ જો, તારું આયુષ્ય હશે તો તને ઉપાય મળી આવશે. પણ કહેવાની વાત એ છે કે આપણે આમાં શ્રદ્ધા કરવાની છે અને આપણે સુલસા શ્રાવિકા જેવી શ્રદ્ધા રાખવાની છે કે જેની પ્રશંસા કોણે કરી હતી? ભગવાને કરી હતી. અને કામદેવ શ્રાવક જેવી અખંડ શ્રદ્ધા કરવાની છે કે જેની પ્રશંસા સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ કરી હતી. ત્યારે આપણે તો વાત વાતમાં ડગી જનારા છીએ. સમ્યક દર્શનમાં પહેલી શરત એ જ આવે છે કે નિઃશંક બનો. વિશ્વાસ કરો તો કોનો કરો? આપણે વાત કરીને બેન, પાયલોટનો વિશ્વાસ કરીએ, ડોક્ટરનો વિશ્વાસ કરીએ, પ્લમ્બરનો વિશ્વાસ કરીએ, અને ઇન્સ્યોરન્સ કરાવવો હોય તો નયનભાઈનો વિશ્વાસ કરીએ, પણ ગુરુ ભગવંતનો વિશ્વાસ ન કરીએ. ત્યાં પુરાવા માંગીએ. શું કરીએ? આનાથી આમ થાય જ? આપણે ગુરુ ભગવંત એમ કે આટલા કર્મ કપે તો આપણે કહીએ કે શું એક ઉપવાસમાં કઈ આટલા કર્મ ખપતા હશે? એટલે કે આટલું રોકાણ કર તો આટલો નફો થાય, એમાં તો મે બી શું હોય? જ્યારે ઓમાં તો ગેરંટેડ. તો પણ આપણે એનું રિસ્ક ગણીએ છીએ, જ્યારે આમાં રિસ્ક ગણતા નથી. તો આ ભૂમિની અંદર એટલું કરવું છે કે તત્વને સમજવું છે. આઠે આઠ કર્મ જાણ્યા પછી એક એક કર્મની પ્રકૃતિ, એના લક્ષણ, એની શરતો અને બાંધવાના ને છોડવાના ઉપાયો. આત્મા છે, કર્તા છે, કર્મ છે ને એના ઉપાય પણ છે. શું છે? બધા જ કર્મ તોડવાના ઉપાય છે. તો આપણે કર્મ બાંધવાના ઉપાય કર્યા કે કર્મ વધારવાના ઉપાય કર્યા? તોડવાના ઉપાય ઓછા અને બાંધવાના ઉપાય વધારે કર્યા છે. તો મનુષ્ય બહુ એક જ એવો બહુ છે. કોણ લાઈનમાં ઉભું છે કબજભાઈ? અસંખ્યાતા દેવતા. અસંખ્યાતા દેવતા એવું ઈચ્છે છે કે મારા જીવનમાં ક્યારે એવો સમય આવે કે મને એક સીટ ખાલી થાય માણસની. શું થાય? આપણે કાલે કીધું ને ભાઈ કે શક્રેન્દ્ર તીર્થંકર જન્માભિષેક કરે. કોનો? પરમા ભગવાનનો. ખોડામાં બેસાડે અને દીક્ષા વખતે ઓલિયન્ટર પણ કોણ કરે? દેવતાઓ કરે. અને તીર્થંકરના વાળનું લુંચન કરે. તીર્થંકરના વાળ કોણ ઝીલે? શક્રેન્દ્ર મહારાજા. અને એક શક્રેન્દ્રના આયુષ્યકાળમાં અનેક તીર્થંકરોના કેશ લુંચનનો, દીક્ષાનો પાઠ ભણાવવા માટેની જાગૃતિ લાવવા વાત કરવાનો આ બધો લાભ કોને મળ્યો હોય? શક્રેન્દ્રને ખુદને. અને છતાંય કોરો રહી ગયો હોય. કોણ રહી ગયો? દીક્ષાત્રી હોઈ શકે જેને ગોદમાં તીર્થંકરને લીધા. આપણે તો સ્નાત્ર ભણાવીએ ને યાદ, તેમાં તો આપણે પ્રતિક મૂકવું પડે છે. અને વાતો સાક્ષાત તીર્થંકર જેના ગોદમાં છે, એનો સ્પર્શ કર્યો છે, એનું સ્નાત્ર કર્યું છે, એના કેસનું લોંચન કર્યું છે, અને છતાંય કોરો રહી જાય. મિથ્યાથી હોય શકે? આખું આયુષ્ય આ બધા જ કામ તીર્થંકરના કલ્યાણકોના કોને કરવા પડે? આ શક્રેન્દ્રને. અને તોય કોરો ને કોરો રહી જાય. એટલે તીર્થંકરનું નિમિત્ત મળે તો પણ વિનો થાય એવી ગેરંટી નથી. પણ પરમાત્માની આજ્ઞાનો એક શબ્દ પણ નિસંકપણે સ્વીકારી લઈએ તો આજે પણ સમય પ્રસન્ન પ્રાપ્ત થાય. લવણ સમુદ્ર ભરાઈ જાય એટલા વાળ ઝીલ્યા હોય. કેટલો બેન? એટલે કેટલા તીર્થંકરના વાળ ઝીલ્યા હોય કે જેમાં આખો લવણ સમુદ્ર ભરાય? તો પણ એ મિથ્યા દ્રષ્ટિ એ વખતે સમ્યક દ્રષ્ટિ ન બને તો ન બને, કારણ કે એને શંકા હોય. ખુદ મેરુ પર્વત હલે ને બેન, તો એ કે એના ઘણા બીજા કારણો હશે. આ ભગવાનની અનંત શક્તિ છે. એમાં આપણે પણ ઘણી વાર ધર્મનો પ્રભાવ દેખીએ ને તો એમને બીજા સાથે જોડવા કોશિશ કરીએ, અને બીજાનો ચમત્કાર દેખીએ ને તો એની અંદર આપણે એમ કહીએ કે તો એની ભક્તિ વડે થયું. ત્યારે ભક્તિ વડે થતું હોય એવું અમુક વખતે બને છે. બાકી નાની એ કાર્યકારણ સંબંધ બતાવ્યો છે એમાં તારા પુણ્યનો ઉદય સૌથી પ્રાથમિક વસ્તુ છે. એટલે આપણા જીવનમાં નિશંકા, નિષ્કાંક્ષ, અને ત્યાર પછી આગળ ઉપર કહે છે કે હવે કરણીના ફળમાં શંકા ન કરવી, એવી રીતે જગતના દેખાતા ધર્મોના આડંબર જોઈને લલચાઈ ન જવું. શું આપણે થાય છે કે આજે ધર્મ પ્રભાવક બનવા માટે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ જે પ્રવૃત્તિઓ વડે ધર્મ પ્રભાવનું ચાલે છે એમાં ટોળા ને ટોળા ધસ્યા જાય છે. શું થાય છે ભાઈ? ટોળા ને ટોળા વિચાર્યા વિના બેન, એની અંદરમાં કયું તત્વ પોષાય છે, પોતાની કઈ વૃત્તિ પોષાય છે એનું આપણે ઓબ્ઝર્વેશન. ક્યારેય પણ હીરાની તમે માર્કેટોમાં આટલી ભીડ જોઈ છે બેન, જેટલી ગ્રોસરી સ્ટોરમાં હોય તો ત્યાં ઝાઝા ટોળા હોય એટલે એનો અર્થ એવો થયો કે એનો માલ ઊંચો છે. સંખ્યા જોઈને આપણે મૂંઝાઈ જવાની જરૂર નથી. હંમેશા ઊંચું તત્વ રોલ્સ રોય કેટલી વેચાય હે, અને રોજ આ બધી કાર કેટલી વેચાય, તો આપણે રોલ્સ રોયની ક્વોલિટીમાં ક્યારેય શંકા કરી કે એને લેનારા બાયર આટલા જ કેમ છે? કોનું વેચાણ તો ધમધોકાર ચાલે છે. ક્વોલિટી હંમેશા બેન બહુ રેર મળશે, અને મને ને તમને ક્વોલિટી ધર્મ મળ્યો છે. એ ક્વોલિટીને ક્વોન્ટિટીમાં સરખાવવાની ને લલચાઈ જવાની જરૂર નથી. વિશ્વના એવા લોકો ભોળા લોકોને છેતરવા માટે બીજા ધાર્મિકોએ કેવા આડંબરો કર્યા, કેવી રીતે એનું આકર્ષણ કરાવ્યું અને એવું બતાવ્યું કે યજ્ઞમાં પશુઓ હોમીને એને ક્યાં જતા બતાવ્યા? સ્વર્ગમાં જતા બતાવ્યા. એક સમય એવો હતો ને કે જેમાં આ બધી વાતોની આપણી ઇતિહાસ સાક્ષી પૂરે છે કે નારદ અને એનો મિત્ર પર્વત, એનો મિત્ર રાજા, આ વખતના કાળમાં એનાથી ભૂલભૂલમાં એમ કહેવાઈ ગયું હતું કે અજ એટલે બકરો. પિતાજીએ, એ પુરોહિત હતા, એણે વિદ્યાર્થીઓને ભણાવતા અજના બે અર્થ થાય. અજ એટલે જન્મ જેનો થયો નથી અથવા જેમાં જન્મ થઈ ન શકે હવે, એ અજ કહેવાય. એટલે એવા જમો, જમ એટલે આપણે જમતલ હોમે ને જે યજ્ઞમાં હોમ કરે છે, એવા સુકાયેલા નિર્જીવ થઈ ગયેલા કે જેનો જન્મ ન થાય ફરીથી, એમાંથી બીજું દાણો પાકી, એવા જમનો હોમ કરવો યજ્ઞમાં. આવી વાત હતી. પણ અજના બે અર્થ થતા હતા બકરો, એટલે એણે બીજો અર્થ હતો બકરો. હવે વ્યવહાર ભાષામાં એને સમજાવવામાં પુરોહિતના છોકરાની ભૂલ થઈ, કેમ પિતાજીએ અજ એટલે બકરો કહ્યું હતું, તો એ વખતે બધાએ પકડી લીધો કે યજ્ઞમાં યજ એટલે અજ એટલે બકરાનો હોમ કરો. હકીકતમાં એનો અર્થ જમ થતો હતો. પછી જ્યારે નારદ એની પાસે આવે છે અને પર્વતને કહે છે કે આ તે ખોટું કર્યું છે, આપણા ગુરુએ અજ એટલે બકરો નહોતો કીધો પણ ઈ ગોવાડો આવ્યો. શું આવ્યું બેન? આટલા વિદ્યાર્થીઓ, એનો હું આચાર્ય, હવે હું મારું બોલેલું પાછું લઉં નહીં, લેટ ધેમ બિલીવ, ભલે ચાલતું. એટલે એના કારણે બકરાઓ હોમાવવા માંડ્યા. હવે એના પછી એનો જયારે વિરોધ થયો કે આ બકરાઓ હોમમાંથી કદી પણ ધર્મ ન થાય, એટલે એને ત્યાંથી બીજો જન્મ થયો ને, પછી એને પાછું વ્યંતરદેવને સાધીને એણે એ કર્યું કે મારી એટલી વાત માનો, તપ વડે પ્રગટ કર્યા કે હું જેટલા પશુઓને હોમું ને એ બધાને સ્વર્ગમાં જાતા બતાવજો. શું કર્યું? વૈકરી વિકૂર્ણા કરીને કે આ બાજુ યજ્ઞમાં પશુઓને હોમાવે અને પછી એ બધા જ પશુઓને વિંગ સાથે ક્યાં જાતા બતાવે? સ્વર્ગમાં. હવે એ વખતે ભોળા લોકો એમાં આવી જાય, પણ જે સમ્યક દ્રષ્ટિ અખંડ શ્રદ્ધાવાળો કે કદી પણ યજ્ઞમાં હોમાઈ જવાથી સ્વર્ગ મળી શકે નહીં, આવી જેને શ્રદ્ધા હોય ને જી, હા. એટલે આજે પણ કહે ને બે, આ લોકો ભરમાવે છે ને કે તમે કાફરને મારી નાખો તો તમે હેવનમાં જાઓ. શું કીધું તું? જન્નતમાં. આજે ઓસામાને ભરમાવવામાં આવ્યો હતો ને બિન લાદેન, કે આ બધાનો નાશ કરવાથી તમને શું ફળ મળશે? તો કે તારી જન્નતના દરવાજા ખુલી જશે. હવે આપણે લોકો જો આજે તત્વની શ્રદ્ધામાં દ્રઢ ન રહ્યા ને, તો એકવાર આ વાતમાં પણ આવી જશું ક્રમે ક્રમે. આજના જ ન આવીએ. સમ્યકને પકડી રાખો, મૂળ તત્વને પકડી રાખો, એની અખંડ શ્રદ્ધા કરો કે કદી પણ કોઈ જન્મમાં પાપ ધર્મ હોઈ શકે.